ప్రభు మంగళం సూలి భద్రాద్యా జైన ధర్మోస్తు మంగళం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అజ్ఞానం తిమిరాంధానం జ్ఞానాంజన శలాకయా నేత్రమున్మీలితం యేన తస్మై శ్రీ గురవే. જૈનોનું પવિત્ર ગ્રંથ કલ્પસૂત્ર, જેમ અલગ અલગ ધર્મોના અલગ અલગ ગ્રંથો હોય છે, એમ જૈન શાસનનું સૌથી મહત્વનું, સૌથી અગત્યનું ગ્રંથ કલ્પસૂત્ર, એનું વાંચન પર્યુષણ વખતે અવશ્ય કરવામાં આવે છે. ગયા વખતે આપણે એની ડિટેલની અંદર એની એનાલિસિસ કરી હતી. આ વખતે આજના દિવસે દરેક શ્રમણો, આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો, એમને આ મૂળ સ્વરૂપે વાંચવાનો અધિકાર હોય એટલે પ્રાકૃત ભાષાની અંદર દરેક ઠેકાણે 3 કલાક સુધી એક ધારામાં કન્ટિન્યુઅસ એ વાંચતા હોય છે. પણ શ્રાવકોને એ પ્રાકૃત ભાષાનું વાંચવાનો અધિકાર નથી એટલે એનો ગુજરાતી અનુવાદ આપણે અહીંયા વાંચવાનો છે. 1200 આ કલ્પસૂત્રની ગાથાઓ કેટલી, તો કહે છે કે 1215 ગાથાનું આ કલ્પસૂત્ર છે, એટલા માટે એને 1200 સૂત્ર પણ કહેવાય છે. કલ્પસૂત્ર અને 1200 સૂત્ર આર વન એન્ડ ધ સેમ. 7 દિવસ એનો અનુવાદ વાંચવામાં આવે, ગુજરાતીમાં સમજાવવામાં આવે, પણ જે લોકોએ એને મિસ કર્યું હોય, કે એક પણ લેક્ચર કોઈએ મિક્સ કર્યું હોય, કોઈએ પૂર્ણ રીતે સાંભળ્યું ન હોય, તો આજના દિવસે સંવત્સરીના દિવસે એને મૂળ પાઠ રૂપે 3 કલાક સુધી બધું સંભળાવવામાં આવે છે. આપણે અહીંયા ગુજરાતી અનુવાદની શરૂઆત કરીશું. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવત જયણમ, નમો લોહી સભ્ય સાહુણમ, એસો પંચાન મુકારો સવ પાવ પ્રણાસણો મંગળાણ સવેસી બઢવમ હવાઈ મંગલમ. તે કાળ તે સમયને વિશે, એટલે 4th આરાના 75 વર્ષ અને 8.5 મહિના જયારે બાકી રહ્યા તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની 5 બાબતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થઈ છે. તે આ પ્રમાણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચવન, ગર્ભ પરાવર્તન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન, આમ 4 કલ્યાણક થયા અને 1 કાર્ય ગર્ભ પરાવર્તનનું થયું તથા સ્વાતિ નક્ષત્રમાં પ્રભુનું નિર્વાણ કલ્યાણક થયું. હવે એ વાત ગ્રંથકાર જણાવે છે, તે કાળ તે સમયે 4th આરાના તદ્દન છેડે શ્રમણ પ્રભુ શ્રી મહાવીર દેવ, જે ગ્રીષ્મ ઋતુના 4th મહિનાનું 8મું પખવાડિયું અર્થાત આષાઢ સુદ છઠના શુભ દિવસે મહાન વિજયવાળા 10મા દેવલોકમાં પુષ્પોત્તર અવતંસક મહાવિમાન, જેમાં 20 સાગરપમની આયુષ્યની સ્થિતિ છે, તેમાંથી દેવભવના આયુષ્ય ભવની સ્થિતિનો ક્ષય થવાથી આંતરા રહિત કેવી આજ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં દક્ષિણ તરફના આધા ભરતમાં આ અવસરપેણી કાળનો સુખમ સુખમ નામે પહેલો આરો પૂર્ણ થયે, સુખમ નામે બીજો આરો પૂર્ણ થયે, સુખમ દુઃખમ નામે ત્રીજો આરો પણ પૂર્ણ થયે અને દુઃખમ સુખમ નામે 4થો આરો પણ, જે 1 કોડાકોડી સાગરપમમાં 42,000 વર્ષ ઓછા પ્રમાણનો છે, તે આરાના 75 વર્ષ અને 8.5 મહિના જયારે બાકી રહ્યા હતા ત્યારે ઇક્ષ્વાકુ કુળમાં કાશ્યપ ગોત્રના 21 અને હરિવંશ કુળમાં ગૌતમ ગોત્રના 2 એમ 23 તીર્થંકરો જયારે મોક્ષમાં પધાર્યા ત્યારે આગળના તીર્થંકરોએ જણાવેલ શ્રમણ ભગવાન શ્રી મહાવીર નામે છેલ્લા તીર્થંકર બ્રાહ્મણ કુંડ ગામ નામે નગરમાં કોડાલ ગોત્રવાળા શ્રી ઋષભદત્ત બ્રાહ્મણની, જાલંધર ગોત્રવાળી દેવાનંદા નામે ધર્મપત્નીની કુક્ષીમાં ઉત્તરા ફાલ્ગુનીમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે એવના આહાર ભાવ અને શરીરનો ત્યાગ કરી પ્રભુ મહાવીરનો આત્મા ગર્ભપણે ઉત્પન્ન થયો. તે સમયે ભગવાન મહાવીર 3 જ્ઞાનથી સહિત હતા. મારું ચવન થવાનું છે તે જાણતા હતા. ચવન થાય છે એ 1 સમયનું કાર્ય હોવાથી જાણતા નહોતા, પછી ચવન થયું તે જાણતા હતા. જે રાત્રિને વિશે શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રીયા દેવાનંદા માતાની કુક્ષીને વિશે ગર્ભપણે ઉત્પન્ન થયા, તે રાત્રિએ તે દેવાનંદા માતા પોતાના શયનખંડમાં શયન પલંગમાં કાંઈક સૂતા જાગતા એમ અલ્પનિદ્રાને કરતા તેઓ નીચે જણાવેલ સ્વરૂપવાળા ઉદાર કલ્યાણ કરનારા, કલ્યાણ સ્વરૂપ ધન્ય ધન્ય બનાવનારા, ધન ધાન્યની વૃદ્ધિ કરનારા, મંગલમય અતિ સુશોભિત એવા 14 મહાસ્વપ્નો જોઈ જાગ્યા. દેવાનંદા બ્રાહ્મણી ત્યારબાદ આવા મહાસ્વપ્નો જોવા વડે અતિ હર્ષ અને સંતોષને જેનું મન પામ્યું છે, મનમાં અત્યંત આનંદ પરમ પ્રીતિ ઉત્પન્ન થઈ છે, મેઘની ધારાથી સિંચાયેલા કદમ વૃક્ષના પુષ્પોની જેમ જેની રોમરાજી વિકસ્વર થઈ છે, અર્થાત જેઓ રોમાંચિત થઈ ગયા છે, એવા દેવાનંદ માતા સ્વપ્નોનું બરાબર અવતારણ કરે છે. અવતારણ કરી શયન પલંગમાંથી ઉભા થઈ કડા ચપલતા સંભ્રાંતિ રહિત રાજહંસના જેવી સુંદર શાંત ગતિ વડે જ્યાં પતિ ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે. આવીને સ્વામીને જય વિજય ભર્યા મંગલ શબ્દો વડે વધાવે છે, સંબોધન કરે છે, અર્થાત જગાડે છે. આ વાત મેં તમને ગયા વર્ષે પણ કહી હતી કે સ્વામીને જગાડવું હોય, પોતાના પતિને જગાડવું હોય તો અહીંયા દેવાનંદા બ્રાહ્મણીનું ઉદાહરણ છે. કેવી રીતે એમણે જગાડ્યું? સ્વામીને જય વિજય ભર્યા મંગલ શબ્દો વડે વધાવે છે અને સંબોધન કરીને જગાડે છે. એટલે તમારો જય થાવ, વિજય થાવ, તમારો દિવસ સારો રહો, એવી રીતે સારા શબ્દો વડે ક્યારે પણ કોઈને ઉઠાડવાનો પ્રસંગ આવે તો આવા શબ્દોથી ઉઠાડવું, જેમ તેમ અવાજ કરી અને તરત જ એની ઉપર દાઢી પડીને ઉઠાડવાનું નહીં. એ ઉઠી જાવ, જલ્દી લેટ થઈ ગયું, આવી રીતે નહીં, એનો આખો દિવસ બગડી જાય. એના પછી કહે છે, ત્યારબાદ સુખાસન ઉપર બેસી બરાબર સ્વસ્થ થઈ બે હાથમાં દસે નખો ભેગા કરી મસ્તકે ત્રણ વાર આવર્ત કરી આ પ્રમાણે બોલે છે કે હે દેવને વલ્લભ સ્વામી, આજે હું મારા શયન પલંગમાં કંઈક નિદ્રા અલ્પ નિદ્રાપૂર્વક સૂતી હતી ત્યારે આવા પ્રકારના ઉદાર સુશોભિત એવા 14 સ્વપ્નો જોઈને જાગી ગઈ. તે ગજ વૃષભ વગેરે યાવત ધુમાડા વિનાનો અગ્નિ જોયો. તો હે દેવને વલ્લભ, એ 14 ઉદાર એવા મહાસ્વપ્નનું શું ફળ મને પ્રાપ્ત થશે તે જણાવો. દેવાનંદાની આ વાત સાંભળી અતિ હર્ષ તુષ્ટિ અને આનંદને જેનું મન પામ્યું છે, જેમની રોમરાજી પણ વિકસ્વર થઈ ઉઠી છે, એવા વૃષભદત્ત બ્રાહ્મણ સ્વપ્નનું બરાબર અવતારણ કરે છે, તેની અર્થ વિચારણામાં દાખલ થાય છે અને દાખલ થઈ પોતાની સ્વાભાવિક બુદ્ધિ અને અનુભવ વિજ્ઞાન વડે તે સ્વપ્નોના અર્થનું અવતારણ નિશ્ચય કરી દેવાનંદાને આ પ્રમાણે જણાવે છે કે હે દેવને વલ્લભ, તમે જે સ્વપ્નો જોયા છે તે કલ્યાણ મંગલકારક છે, ઉપદ્રવોને દૂર કરનાર છે, ધન ધાન્યની વૃદ્ધિ કરનારા છે, અત્યંત શોભાયમાન, આરોગ્ય, પ્રસન્નતા, દીર્ઘ આયુષ્ય અને કલ્યાણ મંગલ કરનારા છે. હે દેવને વલ્લભ, તેના ફળ તરીકે તમને ધનનો, ભોગનો, પુત્રનો, સુખનો લાભ થશે. આથી હું નક્કી કરું છું કે જ્યારે 9 મહિના અને 7.5 દિવસનો ગર્ભકાળ પૂર્ણ થશે ત્યારે જેના હાથ પગના તળિયા કોમળ છે, પાંચેય ઇન્દ્રિયોથી પરિપૂર્ણ, માનોન્માન પ્રમાણયુક્ત, લક્ષણ વ્યંજનો સહિત શરીરવાળા, સર્વાંગ સુંદર, ચંદ્ર જેવા સૌમ્ય, તેજસ્વી, વાલા લાગે તેવા, પ્રિયદર્શની, રૂપાળા, દેવકુંવર એવા પુત્ર રત્નને જન્મ આપશો અને તે પુત્ર પણ બાલપણ પછી મોટો થતાં જ્ઞાન વિજ્ઞાનનો જાણકાર થઈ યુવાન થતાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદને ઇતિહાસ, પ્રમાણ, નિઘંટુ, નામકોશ, છઠ્ઠાને સાંગોપાંગ સંપૂર્ણ રહસ્ય સાથે જાણનાર, ચાર વેદોનું સ્મરણ વારણ ધારણ કરનાર, પારંગત કાપિલ્ય શાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ વગેરે બ્રાહ્મણ યોગ્ય ઘણા શાસ્ત્રોમાં અત્યંત કુશળ પારગામી થશે. તેથી હે દેવને વલ્લભ, તમે ઉદાર આરોગ્ય, તુષ્ટિ, સંતોષ, દીર્ઘ આયુષ્ય અને મંગલને કરવાવાળા સ્વપ્નો જોયા છે. એમ કહી ઋષભદત્ત પોતે એ સ્વપ્નોની વારંવાર પ્રશંસા અનુમોદના કરે છે. તે વાર પછી દેવાનંદા માતા ઋષભદત્ત પાસેથી આવા પ્રકારનો સુંદર સ્વપ્નાર્થ સાંભળી હર્ષને તુષ્ટિ પામેલા હૃદયવાળા થઈ બે હાથ દસે નખો ભેગા કરી મસ્તકે અંજલિ કરી ત્રણ પ્રદક્ષિણા તરફના આવર્ત કરી એ પ્રમાણે બોલ્યા કે હે દેવને વલ્લભ સ્વામી, તમે જે અર્થ કહ્યો છે તે જ પ્રમાણે છે, યથાર્થ છે, સંદેહ રહિત છે, મને તે ઇષ્ટ છે, વારંવાર ઇષ્ટ છે. તમે જે કહ્યું તે ખરેખર સત્ય જ છે, તેનો હું નિશંકપણે સ્વીકાર કરું છું. એમ કહી તે સ્વપ્નના અર્થને સમ્યકપણે અંગીકાર કરે છે. સારી રીતે અંગીકાર કરી પોતાના સ્વામી શ્રી ઋષભદત્ત બ્રાહ્મણ સાથે સંસાર સંબંધી ભોગો ભોગવતા થતા વિચારે વિચરે છે, રહે છે. હવે ઉપર દેવલોકમાં શ્રી બીના બની તે ગ્રંથકાર જણાવે છે. તે કાળે તે સમયે શક્ર ઇન્દ્ર દેવોના રાજા, વજ્રાયુદ્ધારી, દૈત્યોના નગરોનો નાશ કરનારા, શ્રાવક ધર્મની પાંચમી પ્રતિમાને 100 વાર વહન કરનારા, 500 મંત્રીની કાર્ય કરનારી, 1000 આંખો વાળા, પોતાની તો 2 જ આંખો પણ 500 મંત્રીઓ ઇન્દ્રનું કાર્ય કરનાર હોવાથી 1000 આંખો વાળા, સર્વ મહામેઘો વરસાદ ઉપર શાસન કરનારા, પાક નામના રાક્ષસને શિક્ષા કરનારા, દક્ષિણાર્ધ ભરતના અધિપતિ, ઐરાવણ હાથીના વાહનવાળા, દેવોના ઇન્દ્ર, 32 લાખ વિમાનોના સ્વામી, અતિ સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, લાંબી પુષ્પોની માળા અને મુકુટને ધારણ કરનાર, નવીન સુવર્ણના રત્નો જડિત, ચંચળ કુંડળો વડે સુશોભિત ગાલોવાળા, મહારુદ્ધિમાન, મહાતેજસ્વી, મહાબળવાન, મહાયશસ્વી, કીર્તિમાન, મહામહિમાશાળી, અત્યંત સુખી, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી 5 વર્ણના પુષ્પોની માળા ધારણ કરનારા આવા ઇન્દ્ર પ્રથમ સૌધર્મ દેવલોકમાં સુધર્મ સભામાં શક્ર નામે સિંહાસન ઉપર બેઠેલા, 32 લાખ મહાવિમાનોના અધિપતિ ઇન્દ્ર જેવી રુદ્ધિવાળા, 84,000 સામાન્ય દેવો સાથે, 33 ઇન્દ્રને પણ પૂજ્ય એવા ગુરુતુલ્ય દેવો સાથે, 4 લોકપાલો સાથે, 8 પટ્ટ ઇન્દ્રાણીઓના પરિવાર સહિત, 3 પરસદા, 7 પ્રકારે સૈન્ય, 7 સેનાપતિઓ તેમજ 4 દિશામાં 84,000 આત્મરક્ષક દેવો તથા બીજા સૌધર્મવાસી દેવદેવીઓનું આધિપત્ય, રક્ષા આગેવાનપણું, નાયકપણું, પોષકપણું, વડીલપણું, આજ્ઞાંકિતપણું, સેવકો દ્વારા કરાવતા કરાવતા સુમધુર મોટા શબ્દવાળા નાટક ગીતો વાજિંત્ર, વીણા તબલા બીજા સુંદર વાજિંત્રો, કરતાલો ઢોલક વગેરેના કર્ણપ્રિય નાદો વડે દેવતાઈ ભોગોને ભોગવતા ભોગવતા વિચરે છે. અહીંયા આ ઇન્દ્રની વૃદ્ધિ આટલી આટલી મોટી બતાવી શા માટે? આ પાનો ભરવાની શું જરૂર છે? ઇન્દ્રની વૃદ્ધિ બતાવવા માટે. ઇન્દ્ર પાસે છે આ બધી રિદ્ધિ સિદ્ધિ, પણ આ કલ્પસૂત્ર ગ્રંથના પાનાએ પાના ભરવાની શું જરૂર છે? અહીંયા ગ્રંથકાર આપણને બતાવવા માંગે છે કે આટલી રિદ્ધિ અને સિદ્ધિ આ ઇન્દ્રની પાસે છે, છતાં પણ આ પરમાત્માની એકદમ બાળક થઈને ભક્તિ કરે છે. એકદમ સહજતાથી જાણે કે મારી પાસે કાંઈ જ નથી, હું તો એકદમ અબુજ છું, અને આ પરમાત્મા પરમ જ્ઞાની છે, એમની ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરે છે, તો એની સામે આપણને તો ભક્તિ કરવી જ પડે એ અહીંયા બતાવી રહ્યા છે. આ આખા જંબુદ્વીપને પોતાના વિશાળ અવધિજ્ઞાન વડે અવલોકન કરતા કરતા રહે છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીર દેવને બ્રાહ્મણ કુંડ જામનગરમાં કોડાલ ગોત્રવાળા શ્રી ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી શ્રી દેવાનંદ પત્ની કુક્ષીને વિશે ઉત્પન્ન થયેલા જોઈને હર્ષ અને પરમ સંતોષને જેનું હૃદય પામ્યું છે, ચિત્તમાં પૂર્વ આનંદિત થયા થતા મનમાં અત્યંત સુપ્રસન્ન થયેલા મેઘધારાથી સિંચાયેલા કદમ પુષ્પની જેમ વિકસ્વર રાજીવાળા રોમાંચિત થઈ પ્રફુલ્લિત મુખ નયન યુક્ત થઈ પ્રભુ દર્શનથી ખૂબ જલિત થયેલા હાથના કડા બેરખા બાજુબંધ મુકટ કુંડળો વાળા હૃદય ઉપર દિવ્ય હાર ધારણ કરનારા લાંબા ઝુમખા આભૂષણોથી શોભતા એકદમ સંભ્રમપૂર્વક અતિ આદરપૂર્વક ચપળતાપૂર્વક તુરત જ ઇન્દ્રરાજ સિંહાસન ઉપરથી ઉભા થઈ પગ સ્થાપી નીચે ઉતરી મણિરત્ન જડિત મનોહર સાધુકાઓ ઉતારી ખેસ બરાબર કરી મસ્તકે અંજલિ વડે બે હાથ જોડી શ્રી તીર્થંકર દેવની દિશા તરફ સાત આઠ ડગલા ચાલી જમણો ઢીંચણ ભૂમિ ઉપર સ્થાપી ડાબો ઢીંચણ ઊંચો કરી પૃથ્વી ઉપર ત્રણ વખત મસ્તક અડાડી થોડાક નમી બંને હાથ દસે નખો ભેગા કરી ત્રણ વાર મસ્તકે દક્ષિણાવર્ત કરી બંને હાથ જોડી આ પ્રમાણે પ્રભુજીની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી અરિયંત ભગવંતોને મારા નમસ્કાર. આ કયો સ્તોત્ર છે? અહીંયા એનો અર્થ બતાવવામાં આવ્યો છે, પણ આ સૂત્ર કયું છે? ઇન્દ્ર કયા સૂત્ર દ્વારા ભગવાનની સ્તુતિ કરે? નમોત્સુણમ. નમોત્સુણમ નું બીજો નામ છે ચક્રસ્તવ. ચક્ર એટલે ઇન્દ્ર. ઇન્દ્ર જે સ્તવના વડે પરમાત્માની સ્તુતિ કરે છે એ ચક્રસ્તવ નમોત્સુણમ. આ શાશ્વત સૂત્ર છે, એનો અર્થ અહીંયા બતાવે છે. આવી રીતે અરિયંત ભગવંતોને પરમાત્માની સ્તુતિ કરવા લાગે. શ્રી અરિયંત ભગવંતોને મારા નમસ્કાર હો. જેવું રાગ દ્વેષ રહિત ત્રિભુવન પૂજિત કેવળ જ્ઞાનથી યુક્ત પ્રથમ ગણધર તેમજ શ્રી ચતુર્વિધ સંગરૂપ તીર્થની શરૂઆત કરનારા સ્વયં પોતે જ બોધ પામેલા સર્વ પુરુષોમાં ઉત્તમ પુરુષોમાં સિંહ સમાન પુરુષોમાં શ્વેત કમળ સમા પુરુષોમાં ગંધ અસ્થિ સમા ભવ્ય લોકોમાં સર્વોત્તમ ભવ્ય લોકોના નાશ યોગક્ષેમ કરનારા સર્વજીવોના હિતકર મહામિથ્યાત્વ રૂપ અંધકાર નાશક લોક દીપક સમા સૂર્યથી અધિક લોકને પ્રકાશિત કરનારા અભય દેનારા સર્વ ભયો નિવારનાર સમ્યક શ્રુત રૂપ આંખો દેનારા મોક્ષ માર્ગના ઉપદેશક મોહ અને કથાયોથી પીડાયેલાને શરણ દેનારા સમ્યક્ત્વ દેનારા ચારિત્ર ધર્મ આપનારા શિવ સાધક ધર્મના ઉપદેશક ધર્મના નાયક તેમજ ધર્મરૂપ રથના સારથી ઉન્માર્ગે જતા રથને સાચા માર્ગે લઈ જનારા જેમ સારથી ઉન્માર્ગે જતા રથને સાચા માર્ગે લાવે છે તેમ ધર્મ માર્ગથી ભ્રષ્ટ થયેલાને પ્રભુ ફરી ધર્મ માર્ગમાં સ્થાપન કરે છે. સર્વ ધર્મ પ્રવર્તકોમાં સર્વથી શ્રેષ્ઠ અર્થાત ધર્મના ચાતુરંત ચક્રવર્તી અને દ્વીપ જેવા ત્રણ શરણ ગતિ આશ્રય સમાન કોઈથી અવરોધ ન કરી શકાય એવા સર્વોત્તમ જ્ઞાન દર્શનને ધારણ કરનારા સર્વથા ઘાતી કર્મો રહિત સંપૂર્ણ રાગ દ્વેષને જીતનારા અને બીજાને જીતાડનારા પોતે સંસાર સાગરને તરેલા બીજાને તારનારા કરવાને કરવાનો સત્ય માર્ગ બતાવનારા પોતે સંપૂર્ણ તત્વોના બોધવાળા બીજા જીવોને બોધ પમાડનારા પોતે કર્મના પિંજરમાંથી સર્વથા મુકાયેલા બીજાને મુક્ત કરાવનારા પોતે સર્વજ્ઞ સર્વદર્શી સંપૂર્ણ નિરુપદ્રવ રોગ રહિત સર્વથા સ્થિર શાશ્વત કોઈ પણ પ્રકારની બાધા રહિત જ્યાં ગયા પછી સંસારમાં આવવાનું જ નથી અનંત વસ્તુઓના ત્રૈકાલિક સંપૂર્ણ જ્ઞાનવાળા એ સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલા જેમણે સર્વ ભયોને જીત્યા છે એવા સર્વે જિનેશ્વર દેવોને મારા નમસ્કાર હો. હવે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને ઇન્દ્ર નમસ્કાર કરતા કહે છે કે જે છેલ્લા તીર્થંકર છે ધર્મની સ્વશાસનની અપેક્ષાએ આદિ કરનારા છે પ્રથમ 23 તીર્થંકરો દ્વારા જણાવાયેલા છે અને જેઓ મોક્ષ પામ્યા નથી પણ મોક્ષે જવાની પૂર્ણ ભાવના વાળા તૈયારી વાળા છે તે શ્રી વીર પ્રભુ જેઓ માતાની કુક્ષીમાં બિરાજમાન છે તેમને હું અહીં સૌધર્મ દેવલોકમાં રહેલો ઇન્દ્ર વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન મને નિર્મળ અવધિ જ્ઞાન વડે વંદન કરતો જુએ. આ પ્રમાણે પ્રભુ મહાવીરને ઇન્દ્ર મહારાજ વંદન નમસ્કાર કરી પોતાના શક્ર નામે સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. પરંતુ તેમને દેવોના રાજા ઇન્દ્રને આવા પ્રકારનો કોઈ આગળ ન કહેવાયેલો સંપૂર્ણ વિચારાયેલો મનમાં રહેલો વિકલ્પ ઉત્પન્ન થયો. શું ઉત્પન્ન થયો? કે આવું ક્યારે બન્યું નથી, બનતું નથી અને ભવિષ્યમાં બનશે નહીં કે અરિયંત દેવો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો વગેરે શલાકા પુરુષો હલકા તુચ્છ ક્ષુદ્ર અધમ નીચ ગણાતા કુળોમાં, નિર્ધન કૃપણ ભિક્ષુકોના કુળોમાં કે બ્રાહ્મણના કુળોમાં આવ્યા હોય, આવતા હોય કે આવવાના હોય. ઇન્દ્ર વિચારે છે કે ત્યારે કેવા કેવા કુળોમાં શ્રી અરિયંતાદી પવિત્ર પુરુષો આવે, જેવા કે ઉગ્રકુલમાં આવે, ભોગકુલમાં, રાજન્યકુલમાં, ઇક્ષ્વાકુકુલમાં, ક્ષત્રિયકુલમાં, હરિવંશકુલમાં અથવા તેવા બીજા ઉત્તમ કુળમાં ભૂતકાળમાં શ્રી અરિયંત આવ્યા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે. પરંતુ લોકમાં અનંતકાળે બનતા આશ્ચર્યકારી બનાવોના કારણે અથવા નીચ ગોત્ર કર્મના ઉદયના કારણે જે આત્મામાંથી કર્મ સંપૂર્ણ નાશ પામ્યું નથી તે કર્મના ઉદયના કારણે શ્રી અરિયંત ચક્રવર્તી બળદેવને વાસુદેવાદી હલકા શુદ્ધ તુચ્છ અધમ કૃપણ નીચ ભિક્ષુક દરિદ્ર કુળમાં કુળોમાં આવ્યા હતા, આવે છે અને આવશે. પરંતુ તે મહાન આત્માઓનો કુક્ષીમાંથી જન્મ તે કુળમાં થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. અહીં આપણા પરમાત્મા શ્રીવીર પ્રભુ આજ જંબુદીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણ કુંડ નામે નગરમાં કોડાલ ગોત્રીય શ્રી ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી પત્ની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે. તો ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના સર્વ દેવેન્દ્રો, દેવોના રાજાઓનો આચાર એટલે કે કર્તવ્ય છે કે અરિયંત પ્રભુને તેવા અતિ હલકા અધમ નીચ ભિક્ષુક કે બ્રાહ્મણ કુળમાંથી લઈ ઉત્તમ ઉગ્ર ભોગ રાજન્ય ઇક્ષ્વાકુ ક્ષત્રિયાદિ કુળમાં સ્થાપન કરવા જોઈએ. તેથી અત્યારે મારે પણ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને જેઓ છેલ્લા તીર્થંકર છે તેમને બ્રાહ્મણ કુંડ નગરના શ્રી ઋષભદત્તની જાલંધર ગોત્રવાળી પત્નીની કુક્ષીમાંથી લેવડાવી ક્ષત્રિય કુંડ નગરના જ્ઞાત ક્ષત્રિયોના નાયક કાશ્યપ ગોત્રવાળા રાજા સિદ્ધાર્થના ધર્મપત્ની વાસિષ્ઠ ગોત્રવાળા શ્રી ત્રિશલા દેવીની કુક્ષીમાં સ્થાપન કરાવવા જોઈએ અને તે ત્રિશલા રાણીની કુક્ષીમાં ગર્ભ છે તે જાલંધર ગોત્રવાળી દેવાનંદની કુક્ષીમાં સ્થાપન કરાવવો જોઈએ. આમ મનમાં સંપૂર્ણ સંકલ્પ રૂપે નિર્ણય કરી હવે શ્રી ઇન્દ્રરાજ પાયદળ સૈન્યના નાયક શ્રી હરિણ ગમેશી દેવ સેનાપતિને બોલાવે છે. બોલાવી પોતે મનમાં વિચારાયેલી સર્વ વાત તેની પાસે ઇન્દ્ર પોતે જણાવે છે, જે વાત આપણે આગળ જણાવી ગયા છીએ. ઇન્દ્રરાજ હરિણ ગમેશી દેવને કહે છે કે હે દેવને વલ્લભ, ભૂતકાળમાં આવું બન્યું નથી, વર્તમાન કાળે બનતું નથી અને ભવિષ્યકાળમાં આવું બનવાનું નથી. શું શ્રી અરિયંત દેવ, ચક્રવર્તી વળદેવ, વાસુદેવાદી અંત પ્રાંત કૃપણ દરિદ્ર ભિક્ષુક બ્રાહ્મણ કુળોમાં આવ્યા હોય, આવતા હોય અને આવશે, પરંતુ અરિયંતાદી મહાપુરુષો ઉગ્રભોગ રાજન્ય ઇક્ષ્વાકુ ક્ષત્રિય હરિવંશ વગેરે વિશુદ્ધ જાતિના કુળ વંશમાં આવ્યા છે, આવે છે ને આવશે, પરંતુ અનંતી અવસરપીણી પછી આશ્ચર્યકારી આવા બનાવો બને છે અથવા તો નીચ ગોત્ર કર્મના ઉદયના કારણે શ્રી અરિયંતાદી મહાપુરુષો અંતપ્રાંત દારિદ્ર ભિક્ષુક વગેરે હલકા કુળોમાં આવે છે ને આવશે, ગર્ભપણે ઉત્પન્ન થયા છે, થાય છે ને થશે, પરંતુ તેમનો યોનિ નિષ્ક્રમણ રૂપ જન્મ ત્યાં થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. આ પ્રમાણે આપણા મહાવીર પ્રભુ જંબુદીપના ભરતક્ષેત્રના બ્રાહ્મણકુંડ નગરમાં કોડાલ ગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ઉત્પન્ન થયા છે. તેથી ત્રણેય કાળના દેવેન્દ્રનો આચાર છે કે પ્રભુને ઉપર જણાવેલા હલકા કુળમાંથી લઈ ઉત્તમ કુળમાં સ્થાપન કરવા માટે હે દેવને વલ્લભ, તું તુરત જ ત્યાં જા અને દેવાનંદાની કુક્ષીમાંથી લઈ પ્રભુને જ્ઞાત ક્ષત્રિયોના કાશ્યપ ગોત્રીય રાજા સિદ્ધાર્થની વાસિષ્ઠ ગોત્રવાળી રાણી ત્રિશલાની કુક્ષીમાં સ્થાપન કર અને ત્રિશલાની કુક્ષીમાં જે ગર્ભ છે તે દેવાનંદની કુક્ષીમાં સ્થાપન કર અને આ રીતે બંને ગર્ભનું પરાવર્તન કરી મને તુરત જ આવી મારી આજ્ઞા પાછી આપ, અર્થાત મેં આપની આજ્ઞા મુજબ કાર્ય કર્યું છે એમ મને પાછો જણાવ. આ પ્રમાણે પોતાના માલિક ઇન્દ્રરાજની આજ્ઞા પામી પાયદળ સૈન્યનો સેનાપતિ હરિણ ગમેશી અતિ હર્ષથી વિનયપૂર્વક ઇન્દ્રની આજ્ઞાનો સ્વીકાર કરી તેમની પાસેથી નીકળી ઉત્તર પૂર્વ દિશા તરફ જઈ વૈક્રિય સમુદ્ઘાતની ક્રિયા વડે સમુદ્ઘાત કરી લોકમાં વર્તતા રત્ન, વજ્ર, વૈડુર્ય, લોહિતા, સ્મશાર, ગલ્લ, હંસગર્ભ, પુલક, સ્ફટિકાદિ રત્નો જેવા અતિ ઉત્તમ વૈક્રિયના ઉદ્ગલો વડે ઉત્તર વૈક્રિય રૂપ શરીર બનાવી અત્યંત ઉત્કૃષ્ટ ત્વરાવાળી અતિ ચપળ પ્રચંડ અને
ઉપયોગ વાળી મહાગતિ વડે જ્યાં જંબુદ્વીપ ભરક્ષેત્ર બ્રાહ્મણ કુંડ નગરમાં જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ નું ઘર અને દેવાનંદા નું શયનખંડ અને પલંગ છે ત્યાં તે દેવ દિવ્ય શક્તિથી આવે છે. આવી પ્રભુને પ્રણામ કરે છે. પ્રભુની આજ્ઞા લઈ પરિવાર સાથે દેવાનંદાને દિવ્ય અવસ્થ આપીની નિદ્રા આપી અશુભ પૂતગલને દૂર કરી શુભ અતિ સુંદર પૂતગલોનો સંચય કરી હે પ્રભુ મને આ કાર્ય કરવાની અનુજ્ઞા આપો એમ કહી જરા પણ બાધા ન પહોંચે તે રીતે તે દિવ્ય પ્રભાવથી બંને હાથોમાં પ્રભુને સાચવીને લઈ જ્યાં ક્ષત્રિયકુલ નગર છે ત્યાં રાજા સિદ્ધાર્થનો મહેલ છે ત્યાં રાણી ત્રિશલાનો શયનખંડ છે ત્યાં આવે છે અને સપરિવાર ત્રિશલાને અવસ્થાપીની નિદ્રાને આપી અશુભ પૂતગલો દૂર કરી શુભ પૂતગલોનો સંચય કરી સંપૂર્ણ નિરાબાદપણે પ્રભુને શ્રી ત્રિશલા રાણીની કુક્ષીમાં સ્થાપન કરે છે અને ત્રિશલાની કુખમાં વર્તતા ગર્ભને લઈ એ જ પ્રમાણે શ્રી દેવાનંદાની કુક્ષીમાં ખૂબ જ કુશળતાથી સ્થાપન કરે છે. ત્યારબાદ અતિ હર્ષપૂર્વક પહેલા કરતા અતિ અતિ ઉત્કૃષ્ટ ત્વરાવાળી ચપળતાવાળી પ્રચંડ દિવ્ય ગતિ વડે અસંખ્ય દ્વીપ સમુદ્રના મધ્ય મધ્ય ભાગથી 1,00,000 યોજનનું પગલું ભરતો ભરતો જ્યાં સૌધર્મ દેવલોક સૌધર્માવતન સત વિમાન જ્યાં શક્રનું સિંહાસન ને ઇન્દ્ર છે ત્યાં આવી નમી ઇન્દ્રરાજને કહે છે હે સ્વામી મેં આપની આજ્ઞા પ્રમાણે બરાબર કાર્ય કર્યું છે. તે કાળ તે સમયની વિશે શ્રમણ પ્રભુ મહાવીર વર્ષા ઋતુનો ત્રીજો મહિનો પાંચમું પખવાડિયું અર્થાત આસોવદી તેરસના દિવસે 82 દિવસ વ્યતીત થયે ને 83માં રાત્રિ દિવસના મધ્ય ભાગમાં હૃદયની અનુકંપા વડે હરિણગમેશી દેવ દ્વારા ઇન્દ્રરાજની આજ્ઞાથી બ્રાહ્મણ કુંડ નગરના કોડાલ ગોત્રીય બ્રાહ્મણ શ્રી ઋષભદત્ત જાલંધર ગોત્રવાળી દેવાનંદાની કુક્ષીમાંથી ક્ષત્રિય કુંડ નગરના જ્ઞાત ક્ષત્રિયોના નાયક સિદ્ધાર્થ રાજાની પત્ની વાસિષ્ઠ ગોત્રવાળી મહારાણી ત્રિશલાની કુક્ષીમાં નિરાબાદપણે મધ્યરાત્રિના સમયે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે પ્રભુને ગર્ભપણે સ્થાપન કર્યા. તે સમયે પ્રભુ ત્રણ જ્ઞાનથી સહિત હતા. મારું સહરણ થવાનું છે એ પ્રભુ જાણતા હતા. સહરણ થઈ રહ્યું છે તે જાણવા છતાંય દેવની પરમ ભક્તિ અને કુશળતાના કારણે નહોતા જાણતા અને સહરણ થઈ ગયું તે જાણ્યું. હવે જે રાત્રિને વિશે જાલંધર ગોત્રિયા દેવાનંદાની કુક્ષીમાંથી વાસિષ્ઠ ગોત્રિયા ત્રિશલા દેવીની કુક્ષીમાં ગર્ભપણે પ્રભુ બતાયા તે રાત્રિની વિશે તે દેવાનંદા બ્રાહ્મણી શયન પલંગમાં કાંઈક જાગતા અલ્પ નિદ્રાને કરતા આગળ જણાવેલ કલ્યાણ શિવ ધન ધાન્ય વૃદ્ધિ કર મંગલમય શુભ સુંદર શોભાયુક્ત ગજ વૃષાવાદી 14 મહાસ્વપ્નોને ત્રિશલા ક્ષત્રિયાણીએ હરણ કરી લીધા એમ જોઈ જાગી ગયા. જે રાત્રિની વિશે શ્રમણ પ્રભુ મહાવીર જાલંધર ગોત્રિયા દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાંથી વાસિષ્ઠ ગોત્રિયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં પધાર્યા તે રાત્રિમાં અવર્ણનીય અત્યંત સુંદર મહાભાગ્યશાળીને ભોગવવા યોગ્ય મધ્યભાગમાં રમણીય ચિત્રોવાળા બહારથી ખૂબ જ ઘસી ઘસી લીસા કરેલા સફેદ રંગે રંગેલા જેના ઉર્ધ્વ અને નીચેના ભાગ પર રમણીય ચિત્રોવાળો છે ભીંતોમાં જડેલા તેજસ્વી મણિરત્નો વડે જ્યાં અંધકાર નાશ પામ્યો છે જેમાં અનેક સ્થળે સુગંધી પુષ્પોની ઢગલીઓ છે અને મનોહર સુગંધી ધૂપદાણાઓ ઠેર ઠેર મુકાયેલા છે એવા શયનખંડમાં કેવા પલંગમાં તે કહે છે મસ્તક અને પગના ભાગે મસૃણ ઓશિકાવાળા મધ્યમાં નમેલા ભાગવાળા ગંગાના કિનારાની અતિ સુવાળી રેતી જેવી સુંદર મખમલની ગાદીવાળા રમણીય ઓછાડથી ઢંકાયેલા ગાદલાવાળા અને સુંદર ચિત્રોવાળી મચ્છરદાનીવાળા અત્તર પુષ્પો વગેરેથી સુગંધિત કરાયેલા એવા સરસ શયન પલંગમાં કાંઈક સૂકા અને કાંઈક જાગતા અલ્પ નિદ્રા નીકળતા આકાશમાંથી ઉતરતા અને પોતાના મુખમાં પ્રવેશતા 14 ગજ વૃષભાદી મહાસ્વપ્નો ત્રિશલાએ જોયા. અહીંયા 22 તીર્થંકરોની માતા પ્રથમ સ્વપ્નમાં હાથી જોયો હતો તેથી અહીં પ્રથમ હાથીનું વર્ણન ગ્રંથકારે આપ્યું છે. નહીં તો ઋષભદેવની માતાએ પ્રથમ ઋષભ અને મહાવીરદેવની માતાએ પ્રથમ સિંહ જોયો હતો. હવે પ્રથમ સ્વપ્નમાં ત્રિશલા માતા હાથીનું દર્શન કરે છે તે હાથી કેવો છે તે જણાવે છે. પ્રથમ સ્વપ્ન હાથી અત્યંત બળવાન 4 દંતશૂળ વાળો ઇન્દ્રના હાથી જેવો અતિ વિશાળ ઊંચો વરસાદ વરસી ગયા પછી સફેદ વાદળા જેવો ઉજ્જવળ દૂધ જેવો સફેદ શ્વેત મોતીના હાર જેવો ધવળ ક્ષીરસાગરના જળ જેવો ઉજ્જવળ વર્ણવાળો મધજળવાથી મહાસુગંધી ગંધ સ્થળે મધગંધથી આકર્ષાયેલા ભમરાના સમૂહવાળો સર્વશુભ લક્ષણોથી યુક્ત હાથીને પ્રથમ સ્વપ્નમાં ત્રિશલા માતા જુએ છે. બીજું સ્વપ્ન વૃષભ. ત્યાર પછી બીજા સ્વપ્નમાં માતા ઋષભના દર્શન કરે છે. તે ઋષભ કેવો છે? ઉજ્જવલ કમલની પાંખડીઓના સમૂહ કરતાંય અધિક કાંતિવાળો પોતાની ઉજ્જવળ કાંતિની પ્રભા વડે દસે દિશાઓને પ્રકાશિત કરતો શોભાયુક્ત વિસ્તાર પામતી ધવળ કાંતિવાળો મનોહર ખુંડવાળો સૂક્ષ્મ સુવાણી રેશમ જેવી રોમરાજીવાળો અતિ દ્રઢ મજબૂત માંસલ સુંદર અંગવાળો અને ગોળ વળેલા તીક્ષ્ણ સુવાળા શિંગડાવાળો ખૂબ પ્રશાંત સફેદ શ્રેણીબદ્ધ અનેક એક સરખા દાંતવાળો ઉત્તમ માંગલિક વસ્તુઓમાં મુખ્ય એવા અત્યંત રમણીય વૃષભને બીજા સ્વપ્નમાં ત્રિશલા માતા જુએ છે. પછી ત્રીજા સ્વપ્નમાં ત્રિશલા રાણી સિંહને જુએ છે. તે કેવો છે? સફેદ હારનો સમૂહ, ક્ષીર સાગરનું પાણી, ચંદ્રના કિરણો, ચાંદીનો વિશાળ વૈતાજ્ય પર્વત, તેના જેવો ઉજ્જવળ વર્ણનો, જે અતિ સરસ દર્શનીય છે. સ્થિર મજબૂત પગના પંજાવાળો, ગોળાકાર અત્યંત મજબૂત તીક્ષ્ણ દાંતો વડે વિટંબણા કરાતા મુખવાળો, ઉત્તમ જાતિના કમળ જેવા સુકોમળ હોઠવાળો, અતિ કોમળ તાળવું અને લટકતી લપલપાયમાન લાલ જીભ વાળો અને કુંડળીમાં ગળતા ગોળ ગોળ ફરતા સુવર્ણ અને વીજળીના ચમકાર જેવી ચમકતી આંખો વાળો, અતિ પુષ્ટ વિશાળ સાથળ વાળો, સુંદર સ્કંદ વાળો, લાંબી સુવર્ણ વર્ણ વર્ણી પાતળી કેસરા વાળો હિંસક પશુ છતાંય મહાશાંત સૌમ્ય સુંદર દેખાવાળા સિંહને આકાશમાંથી ઉતરી પોતાના મુખમાં પ્રવેશ કરતો ત્રીજા સ્વપ્નમાં ત્રિશલા માતા જુએ છે. ત્યારબાદ ચોથા સ્વપ્નમાં પૂર્ણચંદ્ર જેવા મુખવાળા ત્રિશલા માતા શ્રીદેવીના દર્શન, એટલે લક્ષ્મી દેવીનું અહીંયા વર્ણન કરે છે. તે શ્રીદેવી કેવી છે? તે કહે છે, દિવ્ય મનોહર રૂપવાળી, સારી રીતે સ્થાપન કરાયેલા સુવર્ણના બે કાચબાગ જેવા ઉન્નત ચરણવાળી, સહજ લાલ પુષ્ટ સુમાળા સૂક્ષ્મ પાતળા નખવાળી, કમળ જેવા સુકોમળ હાથ ને પગવાળી, કોમળ આંગળીઓ વાળી, હાથીની સૂંઢના અગ્રભાગ જેવી પિંડીઓ વાળી, ગુપ્ત જંગા વાળી, હાથીની સૂંઢ જેવા સાથળ વાળી, મણિરત્નથી જડેલા સુવર્ણના કંદોરાથી યુક્ત સુંદર કમળ વાળી, ભમરા અને શ્યામ મેઘના સમૂહ જેવા રંગવાળી, સુકોમળ રોમરાજી વાળી, નાભી મંડળથી શોભિત વિશાળ જગનવાળી, ત્રણ વલય રેખાથી સહિત હાથની મુઠ્ઠીમાં આવે તેવા મનોહર ઉદરના મધ્ય ભાગ વાળી, મણિરત્ન જડેલા સુવર્ણના હાર, વલય, કુંડલ, મુદ્રિકા વગેરે રમણીય આભૂષણો વાળી, મોતી પુષ્પ અને સુવર્ણની માળાઓથી સુશોભિત તન પ્રદેશ વાળી, મણિરત્ન જડિત કંઠા વાળી, ખભા સુધી લટકતા અને ગાલોને પ્રકાશિત કરતા મણિ સુવર્ણમય કુંડલો વાળી, કમળ જેવા વિશાળ સ્નિગ્ધ લોચન વાળી, અત્યંત શ્યામ સરળ પાતળા ચીકણા લાંબા સુંદર કેશ કલાપ વાળી અને હિમવંત પર્વતના શિખરે પદ્મ સરોવરમાં રહેનારી અતિ ઐશ્વર્ય વાળી દિશારૂપ હાથીઓથી અભિષેક કરાતી એવી શ્રી દેવીને માતા ત્રિશલા ચોથા સ્વપ્નમાં જુએ છે. ત્યારબાદ હવે પાંચમા સ્વપ્નમાં ત્રિશલા માતા અતિ રમણીય પુષ્પોની માળાના જોડલાના દર્શન કરે છે. તે માળાઓ કેવી છે? અનેક વૃક્ષો, વેલડીઓ, ફૂલગાળો, ચંપક, અશોક, પુનાગ, નાગ, પ્રિયંગુ, બકુલ, શિરીષ, અંકોલ, કોરંટક, પાડલ, મચકુન, દમનક, કલ્પ, અતિમુક્તક આદિ તેમજ નવમલ્લિકા, મલ્લિકા, જાતિ, યુથિકા, વાસંતિકા, તિલકા, પદ્મિની, જુઈ, ગુલમોહર વગેરે વેરડીઓના અતિ મનોહર સુગંધિત પુષ્પોની બનેલી સુંદર સુગંધ વડે દસેય દિશાઓને સુવાસિત કરતી સર્વ ઋતુઓના પુષ્પોવાળી, ભમરા ભમરીઓના સમુદાયના મધુર ઝંકારવાળી, નાના વર્ણના પુષ્પોવાળી છતાંય ઉજ્જવળ વર્ણી આકાશમાંથી ઉતરતા પુષ્પમાળાના જોડલાને ત્રિશલા માતા પાંચમા સ્વપ્નમાં જુએ છે. ત્યાર પછી છઠ્ઠા સ્વપ્નમાં માતા ત્રિશલા પૂર્ણચંદ્રના દર્શન કરે છે. તે કેવો છે? ગાયનું તાજું દૂધ, ચાંદીનો કળશ, ક્ષીરસાગરનું પાણી, હંસ, સમુદ્રનો ક્ષીર વગેરે ઉજ્જવલ વસ્તુઓના જેવા વર્ણવાળો અતિ શીતળ, સુંદર, આનંદદાયક, ધવલ, અંધારાનો નાશ કરનાર, સુધી વધી પક્ષો, માસ, વર્ષ વગેરે કારમાન કરનારો, ચંદ્ર વિકાસી, કુમુદોને વિકસ્વર કરનારો, સોળે કળાઓથી શોભાયમાન, અતિ સ્વચ્છ દર્પણ જેવા રાત્રિની શોભા વધારનાર, સમુદ્રમાં ભરતી લાવનાર, કામદેવના બાણતુલ્ય વિરહી જનોને આકુલ વ્યાકુલ કરી સુકવી નાખનાર, રોહિણી નક્ષત્રની પ્રિય, ગગનમંડળના ચલિત તિલક જેવો પૂનમના ચંદ્રને ત્રિશલા છઠ્ઠા સ્વપ્નમાં જોવે છે. ત્યાર પછી સાતમા સ્વપ્નમાં માતા ત્રિશલા ઉગતા સૂર્યના દર્શન કરે છે. તે સૂર્ય કેવો છે? તે કહે છે, ઘોર અંધકારનો નાશ કરનાર, જાજ્વલ્યમાન તેજવાળો, રાતા અશોકના પુષ્પ અને કેસુડાના ફૂલ, પોપટની ચાંચ, ચણોથીના અડધા ભાગ જેવા લાલ વર્ણનો, કમળના વનને વિકસવર કરનાર, આકાશના દીપક જેવો, ગ્રહોનો સ્વામી, હિમ ઠંડીનો નાશ કરનાર, રાત્રિનો નાશ કરનાર, જ્યોતિષ ચક્રમાં મુખ્ય, ચોર ઝાર વગેરે દુષ્ટોનું દમન કરનારો, ઉગતી વખતે એક મુહૂર્ત સુધી આંખે જોવાઈ શકનાર, ઓછામાં ઓછા 1000 ને વધુમાં વધુ 1600 કિરણો વાળો, ચંદ્ર અને તારાના તેજને ફરી લેનાર, મેરુગીરીની આજુબાજુ ફરતા એવા સૂર્યને સાતમા સ્વપ્નમાં ત્રિશલા માતા જોઈએ છે. ત્યાર પછી આઠમા સ્વપ્નમાં ત્રિશલા માતા ધ્વજના દર્શન કરે છે. તે ધ્વજ કેવો છે? સફેદ સુવર્ણના બનાવેલ દંડના મસ્તકે રહેલો, મોર પીંછ જેવા વર્ણની કલગી વાળો,
અતિ વિશાળ દંડની પાટલીમાં બાંધેલો પવન વડે કંપાયમાન ધ્વજની મધ્યમાં ચાંદીના કળશ અંક સ્ફટિક કંદ પુષ્પ જેવા ઉજ્જવળ વર્ણના સિંહના ચિત્ર વાળો અને એ સિંહ આકાશને વિદારવા તૈયાર થતો પાળ મારતો હોય એવો છતાંય સૌમ્ય એવા મંગળ કરનારા મહાધ્વજને ત્રિશલા માતા આઠમા સ્વપ્નમાં જુએ છે. ત્યારબાદ નવમા સ્વપ્નમાં માતાજી પૂર્ણ કળશના દર્શન કરે છે. તે કળશ કેવો છે? ઉજ્જવલ વર્ણના જાતિ સુવર્ણનો બનેલો, નિર્મલ જળથી પરિપૂર્ણ ભરેલો, દેવીપ્યમાન સ્વભાવવાળો, કમળના સમૂહ ઉપર સ્થાપન કરાયેલો, અનેક માંગલિક વસ્તુઓના ભેદો માનો એક સુંદર મણિરત્નોથી જડેલો, આંખના આભૂષણ સમો સર્વ દિશાઓને પ્રકાશિત કરનારો, સૌમ્ય લક્ષ્મી સમો સર્વ પાપથી રહી દીપતો, સર્વ ઋતુઓના ફૂલની કંઠમાં માળાવાળો અદભુત પૂર્ણ કળશ ત્રિશલા માતા નવમા સ્વપ્નમાં જુએ છે. ત્યાર પછી માતા ત્રિશલા દસમા સ્વપ્નમાં પદ્મ સરોવર જુએ છે. તે કેવું છે? સૂર્યના કિરણો વડે વિવિધ રંગી વિકસ્વર થયેલા સુંદર કમળોના રંગો વાળું સુશોભિત જલચર જીવો, વિવિધ માછલા કાચબા વગેરેથી ઉપયોગ કરતા પાણી વાળું અતિ વિશાળ રમણીય કમળ કુમુદ ઉત્પલ તામ્રસ પુંડરીક વગેરે કમળો કમલિનીના સમૂહ વડે દીપનું કયંબગ બગલા કાલહંસ ચક્રવાક બગલીઓ હંસીઓ ચક્રવાકીઓ સારસ જોડી ગાર્વિક વગેરે પક્ષીઓના જોડલાથી શોભાયમાન કિનારાવાળું અને ભોગવાતા પાણીવાળું કમલિનીના પત્રો ઉપર રહેલા સાચા મોતીની શોભા પામતા પાણીના બિંદુઓવાળું હૃદય અને મનને આનંદિત કરનાર સર્વ સરોવરમાં શિરોમણી એવા પદ્મ સરોવરને ત્રિશલા માતા દસમા સ્વપ્નમાં જુએ છે. ત્યાર પછી અગિયારમા સ્વપ્નમાં માતાજી ક્ષીરસાગરના દર્શન કરે છે. તે કેવો છે? ચંદ્રના કિરણના સમૂહ જેવા ધવલ પાણીથી શોભતો, ચારે તરફથી સતત વધતા પાણીના સમૂહ વાળો, અતિ ચપળ ઉછળતા અને આવતા જતા મોજાઓ વાળો, પવનો વડે ઉછળતા તરંગો ભંગો ભમરીઓ પરસ્પર અથડાતા ભેટતા મોજાઓ સહિત મનોહર જળવાળો, મગરો મહામગરમચ્છો ચીની ચિમિંગલ જાતિના એવા મોટા મોટા મચ્છરો, જળગોડા વગેરે અનેક જાતિના જળચર પ્રાણીઓ વાળો, તેઓના પુચ્છોના આઘાતથી વળતા ફીણોના સમૂહ વાળો, મહાવેગવાળી અનેક નદીઓમાં નદીઓના સંગમ સ્થળે ગંગાવર્ત મહાઆવર્ત બ્રહ્માવર્ત વગેરે આવર્તો વાળો, ભમતા ફુદડી ફરતા પાણીવાળો અતિ વિશાળ એવા ક્ષીરસાગરને માતા ત્રિશલા અગિયારમા સ્વપ્નમાં જુએ છે. ત્યાર પછી બારમા સ્વપ્નમાં માતાજી મહાવિમાનના દર્શન કરે છે. તે કેવું છે? ઉગતા સૂર્યના તેજના જેવું લાલ લાલ વર્ણનું દેવીપ્યમાન પ્રભાવાળું ઉત્તમ સુવર્ણ મણિયો રત્નોના સમૂહથી જડાયેલું 1008 સ્તંભવાળું, તેના દરેક થાંભલાની કમાનો ઉપર લટકાવેલી સાચા મોતીઓની માળાઓ વાળું, તેમજ દેવતાઈ પુષ્પોની માળાઓ વાળું, અંદરથી ભીંતોમાં મૃગો વૃષભો ઘોડાઓ મનુષ્યો વિવિધ પક્ષીઓ શરભ ચમરી ગાય હાથીઓ વન લતાઓ પદ્મલતાઓના સરસ ચિત્રવાળું, કિન્નરો અને ગંધર્વોના ગીતોના સંપૂર્ણ ઘોષવાળું, સાથે દિવ્ય દેવડુંડુબીના મહા અવાજથી સમગ્ર આકાશને પૂરી દેતું મેઘના ગંભીર નિનાદવાળું, કલાગરુ અગરુ કુંદરુ તુરુષ્ક વગેરે મધુર સુગંધી ધૂપોના ધૂપદાણા વડે મહાસુગંધવાળું, અતિ ઉદ્યોતમય લાખો કરોડો દેવોથી વપરાતું મહાસાતા વેદનીયના ઉદયથી ભોગવવા લાયક એવા પુનરિક મહાવિમાનને માતા ત્રિશલા બારમા સ્વપ્નમાં જોવે છે. ત્યારબાદ તેરમા સ્વપ્નમાં માતા ત્રિશલા રત્નનો ઢગલો જુએ છે. તે રત્નો કેવા અને કયા કયા છે? તો કહે છે કે પુલક વજ્ર નીલ શાસક તરકેતન લોહિતા સ્મરકત મસારગલ્લ પ્રવાલ સ્ફટિક સોગંધિક હંસગર્ભ અંજન સૂર્યકાંત ચંદ્રકાંત ચંદ્રપ્રભ ઇત્યાદિ સર્વોત્તમ જાતિના મહારત્નોનો બનેલો પૃથ્વી ઉપર રહેલો આકાશને પ્રકાશિત કરતો મોટો મેરુ જેવડો રત્નનો ઢગલો માતા ત્રિશલા તેરમા સ્વપ્નમાં જુએ છે. ત્યાર પછી ચૌદમા સ્વપ્નમાં માતાજી ધુમાડા વિનાના અગ્નિના દર્શન કરે છે. તે અગ્નિ ખૂબ મોટો ઉજ્જવળ પીળો મધને ઘીથી સિંચાતો ધુમાડા વિનાનો ધગધગ શબ્દવાળો બહાર અંદર એકબીજામાં પેસ્તી નીકળતી મહાજ્વાળાઓ વાળો સુવર્ણવર્ણની અત્યંત જ્વાળાઓ વાળો અતિ વેગવાન ચંચળ આકાશને પકાવતો હોય તેવો અર્થાત એટલા મોટા અગ્નિને માતા ત્રિશલા ચૌદમા સ્વપ્નમાં જુએ છે. આવા પ્રકારના શુભ સૌમ્ય પ્રિય દર્શન રૂપાળા સ્વપ્નો જોઈ શયન પલંગમાં જાગેલા કમળ જેવા લોચનવાળા હર્ષથી રોમાંચિત થઈ ગયેલા ત્રિશલા રાણી ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી ઉપર જણાવેલ સ્વરૂપવાળા 14 મહાસ્વપ્નો જોઈ જાગ્યા થતાં હર્ષથી પુલકિત શરીરવાળા હર્ષને સંતોષને હર્ષને પુષ્ટિને પામેલા
મેઘની ધારાથી સિંચાયેલા કદમ વૃક્ષના પુષ્પોની જેમ વિકસવર રોમરાજીવાળા થઈ સ્વપ્નોને બરાબર સંભાળી ધારી શયન પલંગમાંથી ઉઠી ઉભા થયા છે. આ ચૌદેય સ્વપ્ન બધા તીર્થંકર દેવોની માતા જુએ છે. જે રાત્રિને વિશે મહાયશસ્વી શ્રી પરમાત્મા માતાજીની કુક્ષીમાં પધારે છે ત્યારે ઉભા થઈ પાદપીઠ ઉપર ઉતરી ત્વરા ચપળતા ભ્રાંતિ રહીત વિલંબ રહીત રાજહંસ જેવી શુભ ગતિ વડે જ્યાં રાજા સિદ્ધાર્થનો શયનખંડ છે ત્યાં આવે છે અને ખંડમાં દાખલ થઈ જઈ અને વિજયભર્યા શબ્દોથી સ્વામીને ઇષ્ટમિષ્ટ પ્રિય સરસ મનને ગમી જાય તેવી સન્માન્ય ઉદાર કલ્યાણકર ઉપદ્રવહર ઉત્તમ મંગલ મધુર હૃદયને આનંદિત કરનારી હૃદયને પલાળનારી મિષ્ટ મૃદુ મંજુલ શબ્દોવાળી વાણી વડે બોલાવતા બોલાવતા જગાડે છે. ફરી બીજી વાર અહીંયા બતાવ્યું કે વાણી તમારી કેવી હોવી જોઈએ. તો કહે છે કે ઇષ્ટ મિષ્ટ પ્રિય સરસ મનને ગમી જાય તેવી સન્માન્ય ઉદાર કલ્યાણકર ઉપદ્રવહર ઉત્તમ મંગલ મધુર હૃદયને આનંદિત કરનારી હૃદયને પલાળનારી મિષ્ટ એટલે મીઠી મૃદુ મંજુલ શબ્દો વાળી વાણી વડે બોલાવતા બોલાવતા જગાડે છે. આ પ્રકારની તમારી વાણી હોવી જોઈએ. પછી જાગેલા મહારાજાની આજ્ઞા મેળવી વિવિધ મણિરત્નોથી જડેલા ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને સ્વસ્થ થઈ પૂર્વે કહી ગયેલા તેવી ઇષ્ટ મિષ્ટ ભાષા વડે આ પ્રમાણે કહે છે કે હે સ્વામી, આજે હું પૂર્વે વર્ણવાયેલા શયનખંડને પલંગમાં સૂતી અલ્પનિદ્રાની કરતી હતી ત્યારે આગળ જણાવેલા ગજ વૃષભાદી 14 મહાસ્વપ્નો જોઈ જાગી છું. તે અતિ ઉદાર પવિત્ર મહાસ્વપ્નોનું મને શું ફળ મળશે તે આપ જણાવો. વિશ્લા ક્ષત્રિયાની પાસેથી આ રીતે સ્વપ્નોની વાત સાંભળી હર્ષ પુષ્ટિને જેનું મન પામ્યું છે પરમાનંદને પ્રીતિયુક્ત થઈને અતિ હર્ષના વસ્તી મેઘધારાથી સિંચાયેલા કદંબ પુષ્પોની જેમ વિકસવર રોમરાજીવાળા થઈ સ્વપ્નને બરાબર ધારણ કરે છે, બરાબર સમજી ધારી તેના અર્થની વિચારણામાં દાખલ થાય છે, થઈને પોતાની સહજ મતી યુક્ત બુદ્ધિ વિજ્ઞાન દ્વારા તે સ્વપ્નના અર્થને વિચારી અવધારણ કરી ત્રિશલા ક્ષત્રિયાની પૂર્વે કહેલી મિષ્ટ ઉદાર ઇષ્ટ મંગલ મૃદુ મધુર વાણી વડે અર્થને જણાવે છે કે હે દેવને વલ્લભ, તમે ઉદાર કલ્યાણકર સ્વપ્ન જોયા છે. ઉપદ્રવ હર ધન્ય બનાવનારા મંગલ કરનારા સુશોભિત આરોગ્ય સંતોષ દીર્ઘાયુષ્ય કરનારા સ્વપ્નો તમે જોયા છે. તેનાથી હે દેવને વલ્લભ, તમને અર્થનો ધનનો ભોગનો પુત્રનો સુખનો રાજ્યનો ઇત્યાદિ લાભો થશે. તમે નક્કી 9 મહિનાને ઉપર 7.5 દિવસ વ્યતીત થશે ત્યારે અમારા કુલમાં ધ્વજ દીપક કુલ પર્વત મુકુટ તિલક સમાન કીર્તિકર વૃત્તિકર દિનકર આધાર આનંદપ્રદ આશ્રયરૂપ આનંદિત કરનાર વૃદ્ધિ કરનાર જેના હાથ પગના તળિયા કોમળ હશે પરિપૂર્ણ પંચેન્દ્રિય યુક્ત શરીર લક્ષણો વ્યંજનોથી સર્વાંગ સુંદર શરીરવાળા ચંદ્ર જેવા સૌમ્ય દર્શનવાળા રમણીય પ્રિય દર્શનવાળા દેદીપ્યમાન પુત્રને જન્મ આપશો. તે પુત્ર બાલકપણું છોડી યુવાન બનશે ત્યારે જ્ઞાન વિજ્ઞાન નીતિથી યુક્ત થશે. અતિ સુરવીર પરાક્રમી અતિ વિસ્તારવાળા રાજ્યની સૈન્યવાળા મહારાજ્યનો સ્વામી થશે. તેથી હે દેવને વલ્લભ, તમે ઉદાર એવા સ્વપ્નો જોયા છે, હું તેની વારંવાર અનુમોદના કરું છું. પતિએ કહેલા અર્થને સાંભળી ત્રિશલા રાણી જેનું મન હર્ષ અને સંતોષને પામ્યું છે એવા થઈ બે હાથ જોડી દસે નખ ભેગા કરી મસ્તકે અંજલિ કરી 3 વાર ફેરવી એ પ્રમાણે બોલ્યા, હે સ્વામી, આપે કહ્યું તે તેમ જ છે, તે સત્ય છે, સંદેહ વિનાનું છે, મને ઇષ્ટ છે, વારંવાર ઇષ્ટ છે, ઇષ્ટને અત્યંત અભિષ્ટ છે. આમ પૂર્ણ વિશ્વાસપૂર્વક કહી તે અર્થને બરાબર ધારણ કરી સ્વામીની આજ્ઞા લઈ મહારાણી ત્રિશલા મણિરત્ન જડેલા ભદ્રાસન ઉપરથી ઉભા થઈ ત્વરા ચપળતા ભ્રાંતિ વિલંબ રહીત રાજહંસ જેવી ગતિ વડે જ્યાં પોતાનો શયનખંડને પલંગશે ત્યાં આવે છે. ખંડમાં દાખલ થઈ આ પ્રમાણે વિચારે છે, મને આવેલા અતિ ઉત્તમ મંગલમય સ્વપ્નો બીજા દુષ્ટ પાપ સ્વપ્નો વડે હણાઈ ન જાય, નષ્ટ ન પામી જાય, તેથી દેવગુરુ ધર્મ સંબંધી પ્રશસ્ત મંગલ ધર્મકથા સ્તવનો મંગલ ગીતો વડે ધર્મ જાગરણ કરી ધર્મની વાતો કરતા આખી રાત્રિ એ જાગરણ કરે છે. આ તરફ હવે પ્રભાતકાળ થતા સવાર થતા જ રાજા સિદ્ધાર્થ નોકર પુરુષોને બોલાવે છે, બોલાવી આજ્ઞા કરે છે કે હે દેવને વલ્લભ પુરુષો, તમે આજે જલ્દીથી હંમેશા કરતા આજે ખૂબ વિશેષ પ્રકારે બહારની કચેરી અંદરની રાજસભાને સરસ રીતે સ્વચ્છ કરી સુગંધી જળનો છંટકાવ કરી પાંચેય વર્ણના સુગંધી પુષ્પો વડે કલાગરુ તુરુષ્કા વગેરે ઉત્તમ ધૂપો વડે સુંદર મધમતી કરી સુગંધિત પદાર્થો ચૂણોથી અત્યંત સુવાસિત કરી કરાવી સિંહાસન ગોઠવાવી
રચાવી જલ્દીથી મારી આજ્ઞા મને પાછી આપો. ત્યારે નોકર પુરુષો માલિકની આજ્ઞા પામી અતિ હર્ષિત થઈ મસ્તક નમાવી વિનયપૂર્વક આજ્ઞા સાંભળી મહારાજા પાસેથી નીકળી જ્યાં બહારની અને રાજ્યસભાનો ભાગ છે ત્યાં આવે છે. ખૂબ સ્વચ્છ સુંદર સુગંધી કરી સિંહાસન રચાવી ને રાજા પાસે આવી આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કર્યું છે એમ બે હાથ જોડી વિનયપૂર્વક જણાવે છે. પછી પ્રભાતે કમલો પુષ્પો વિકસવર થવાના સમયે આકાશ કેસુડાના ફૂલ પોપટની ચા ચણાતીનો અડધો ભાગ બપોરિયાના ફૂલ કોયલની આંખો કબૂતરના પગ ઢીંગળો નારાયણી દાસુદના ફૂલ વગેરે જેવું લાલ લાલ વર્ણવાળું આકાશ થતા હજાર કિરણવાળા સૂર્ય ઉગવાની વેળા થતા તેના તેજસ્વી કિરણો વડે અંધકાર દૂર થતા તાજા ઉગેલા સૂર્યનો કોમળ તડકો ચારે તરફ ફેલાયો છે. તે વખતે શયામાંથી ઉઠી ઉભા થઈ પાદપીઠ ઉપર ઉતરી સીધા જ્યાં કસરત શાળા છે વ્યાયામ શાળા છે ત્યાં જાય છે. ત્યાં વિવિધ પ્રકારે વ્યાયામ કરી શ્રમિત ઘણા પરિશ્રમ વાળા થઈ શતપાક સહસ્ત્રપાક વગેરે તેલ વડે શરીર સૌંદર્ય દીપન પાચન ઉદ્દીપન બળ વૃદ્ધિ ઇન્દ્રિયોની સુખાકારી વગેરે માટે કોમળ હાથના તળિયાવાળા બુદ્ધિમાન અનુભવી માલિશમાં ખૂબ પ્રવીણ થાકે નહીં એવા અતિ કુશળ પુરુષો દ્વારા તેલને હાડકા ચામડી માંસ ગુવાડા વગેરેના સુખ માટે માલિશ કરાવે છે. પછી કસરત શાળામાંથી નીકળી સ્નાનગર માં આવે છે પ્રવેશે છે. સાચા મોતીની જાળીઓ વાળા મણિરત્ન અહીંયા હવે ભગવાનના સુખની વર્ણન કરે છે. ભગવાનના પિતાને એટલે ભગવાન તો રાજકુમાર હતા એમના રાજ્યની રુધિ કેવી છે એમનું ઘર કેવું છે એનું વર્ણન અહીંયા કરે એમના બાથરૂમનું અહીંયા વર્ણન કરે છે. સાચા મોતીની જાળીઓ વાળા મણિરત્ન જડેલી જમીન વાળા અતિ સુંદર સ્નાન મંડપમાં હીરા મણિ માણેક જડેલા સોનાના બાજોટ ઉપર સુખપૂર્વક બેસી સુગંધી દ્રવ્યો નાખેલા પાણી ગરમ પાણી ઠંડા પાણી સ્વચ્છ પાણી વગેરેથી ખૂબ જ સરસ રીતે સ્નાન કરી સુકોમળ સુગંધી તુવાલ વડે શરીર લૂંછી કોરું કરી ગોસીસર ચંદન વડે શરીરે વિલેપન કરી હવે અતિ કિંમતી આભૂષણો હારો અર્ધહારો વીંટીઓ બાજુબંધો વલયો કડા કુંડળો મુકુટ પુષ્પમાળા ધોતી ખેસ વગેરે ધારણ કરી કલ્પવૃક્ષ જેવા અલંકૃત બની સિદ્ધાર્થ રાજા મસ્તકે રમણીય છત્રને ધારણ કરી બંને બાજુ શ્વેત ચામરોથી વિંજાતા જય પામો એવા મંગલ શબ્દોથી લોકો વડે સ્તુતિ કરાતા અનેક લોકો ગણનાયક દંડનાયક જ્યોતિષી કોટવાળા મંડળી કૌટુંબિક મંત્રી મહામંત્રી અમાત્યા નગરપતિ નગરશેઠ સેનાપતિ સાર્થવા દૂત સંધિકારક વગેરે અનેકાનેક રાજપુરુષોથી પરિભરેલા આકાશમાં વાદળાઓમાંથી તારા મધ્યેથી નીકળતા પૂનમના ચંદ્ર જેવા પ્રિય દર્શની નરપતિ નરેન્દ્ર નરસિંહ નર વૃષભ અત્યંત રાજ તેજથી દીપતા સ્નાનાગારમાંથી નીકળી જ્યાં બહાર કચેરી અને રાજસભાનો વિભાગ છે ત્યાં આવે છે. આવી પૂર્વાભિમાન મુખ સિંહાસને બિરાજે છે. બિરાજી પોતાથી ઉત્તર પૂર્વી દિશા તરફ અદભુત શ્વેત વસ્ત્રાચ્છાદિત મણિરત્ન જડેલા 8 ભદ્રાસનો માંગલિક વસ્તુઓ મુકાવે છે. પછી પોતાનાથી ઘણે દૂર નહીં અને નાના પ્રકારના મણિરત્નો માણેકથી જડાયેલું અત્યંત સુંદર સુકોમળ સુવાણી ગાદીવાળું રેશમી વસ્ત્રથી ઢંકાયેલું અનેક સુંદર ચિત્રોવાળા પડદામાં રહેલું શરીરને ખૂબ સુખ આપનારું ભદ્રાસન રાજા સ્થાપન કરાવે છે અને સર્વ કરાવી નોકર પુરુષોને રાજા બોલાવે છે અને બોલાવી કહે છે હે દેવને વલ્લભ પુરુષો તમે જલ્દીથી આપણા નગરમાં વર્તતા અષ્ટાંગ મહાનિમિત્તોમાં અત્યંત કુશળ સ્વપ્ન જાણનારા પુરુષોને જલ્દી બોલાવી લાવો. એટલે કે કૌટુંબિક પુરુષો સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહેવાયેલા હર્ષ અને સંતોષયુક્ત હૃદયવાળા થઈને બે હાથ જોડી દસે નખો ભેગા કરી વિનયપૂર્વક માલિકની આજ્ઞા સાંભળે છે. અહીંયા એક વાત આવે છે કે રાજા છે ને પોતાના નોકર ચાકરોને હે કૌટુંબિક પુરુષો હે દેવને વલ્લભ એવી રીતે સારી ભાષામાં નોકરને પણ બોલાવવું હોય તો એ પણ સારી ભાષામાં રાજા બોલાવે છે. એટલે કોઈ પણ પ્રકારને કોઈનું પણ દિલ ન દુખાય એવી રીતે નાનો પણ વ્યક્તિ હોય પણ એને આત્મીયતા ભરી વાણી કહીને બોલાવવી જોઈએ. આ સાંભળી રાજાજી પાસેથી નીકળી ક્ષત્રિય કુંડ નગરની મધ્ય મધ્ય ભાગે થઈ જ્યાં સ્વપ્ન પંડિતો અને તેમના ઘરો છે ત્યાં આવે છે અને સ્વપ્ન પંડિતોને માનપૂર્વક બોલાવે છે. ત્યારે સ્વપ્ન પંડિતો સિદ્ધાર્થ રાજાના અધિકારી પુરુષો વડે બોલાવાયા છે. તેથી અત્યંત ખુશી આનંદિત થયા થતા સ્નાન કરી પૂજાપાઠ કરી કૌતુક માટે મંગલ વસ્તુઓ ગ્રહણ કરી શુદ્ધ ઉત્તમ પવિત્ર વસ્ત્રો પહેરી થોડા પણ કિંમતી ઘરેણા પહેરી દર્ભ સરસો વગેરે માંગલિક વસ્તુઓ મસ્તક ઉપર ખોચી પોતપોતાના ઘરેથી નીકળે છે. નીકળી નગરના મધ્ય મધ્ય ભાગે થઈ જ્યાં રાજા સિદ્ધાર્થનો મહેલ કચેરીની જગ્યા
જગ્યાએ આવે છે. આવી બધા જ એકઠા થઈ જ્યાં બહારની કચેરીનો ભાગ છે, જ્યાં રાજા સિદ્ધાર્થ છે ત્યાં આવે છે. આવી બે હાથ દસ નખ ભેગા કરી અંજલિ વડે મહારાજાનો જય વિજય વડે વધાવે છે, એટલે આશીર્વાદ આપે છે. સમય લઉં થોડો વાત, 12 વાગ્યા સુધી વાંધો નહીં આવે. પછી ઘરે ત્યારબાદ રાજા સિદ્ધાર્થે નમસ્કાર કરાયેલા, પૂજા કરાયેલા, સત્કાર સન્માન કરાયેલા એવા તે સ્વપ્ન પંડિતો પ્રથમથી તૈયાર કરાયેલા ભદ્રાસનો ઉપર બેસે છે. પછી રાજા ત્રિશલા રાણીને ઝીણા સુંદર પડદાની અંદર બોલાવી ભદ્રાસન ઉપર બેસાડે છે. બેસાડી રાજા પોતે પુષ્પ શ્રીફળ અક્ષત સોનામોર વગેરેથી ભરેલા બંને હાથવાળા સિંહાસન ઉપર ઉભા થઈ વિનયપૂર્વક પંડિતો પાસે આવી એમ બોલે છે કે હે દેવને વલ્લભ સ્વપ્ન પંડિતો, આજે મધ્યરાત્રે અમારા ત્રિશલા રાણી આગળ વર્ણન કરાયેલા એવા શયનખંડને પલંગમાં સુતા સુતા અલ્પ નિદ્રાને કરતા હતા ત્યારે આવા પ્રકારના ગજ વૃષભ વગેરે 14 સ્વપ્નો જોઈને જાગ્યા છે. તો હે દેવને વલ્લભ પંડિતો, તે ઉદર કલ્યાણકારી સ્વપ્નોનું અમને શું મહાફળ પ્રાપ્ત થશે તે કહો. શ્રી સિદ્ધાર્થ રાજા પાસેથી આ સ્વપ્નોની વાત સાંભળી તે પંડિતો અતિહર્ષ અને તુષ્ટિને પામ્યા હતા. તે સ્વપ્નોને બરાબર ધારે છે અને તેના અર્થની વિચારણામાં દાખલ થાય છે. અંદરોઅંદર પૂછી અર્થને નિશ્ચિત કરી અર્થોને બરાબર વિચાર વિનિમય કરી એકબીજાને પરસ્પર ફરી પૂછી સ્વપ્નોના અર્થને બરાબર વ્યવસ્થિત કરે છે, વિચારી નિર્ણય કરે છે. સર્વે સર્વ કરી રાજા સિદ્ધાર્થ સન્મુખ પોતાના સ્વપ્ન નિમિત્તનું જ્ઞાન પ્રગટ કરતા કહે છે, હે રાજન, હે દેવને વલ્લભ મહારાજા, અમારા સ્વપ્નશાસ્ત્રમાં 42 સામાન્ય સ્વપ્નો અને 30 મહાસ્વપ્નો, કુલ 72 પ્રકારના સ્વપ્નો હોય છે. તેમાં 30 મહાસ્વપ્નોમાંથી હે દેવને વલ્લભ, અર્યંતની માતા અને ચક્રવર્તીની માતા શ્રી અર્યંતદેવને ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે 30 મહાસ્વપ્નોમાંથી ગજ વૃષભાદી આ 14 સ્વપ્નો જોઈને જાગે છે. વાસુદેવની માતા વાસુદેવનો આત્મા ગર્ભમાં આવે ત્યારે 14માંથી કોઈ પણ 7 મહાસ્વપ્નો જોઈને જાગે છે. બળદેવની માતા બળદેવનો જીવ ગર્ભમાં આવે ત્યારે આ 14માંથી કોઈ પણ 4 મહાસ્વપ્ન જોઈને જાગે છે. માંડલિક રાજાની માતા માંડલિકનો જીવ ગર્ભમાં આવે ત્યારે 14માંથી કોઈ પણ 1 મહાસ્વપ્ન જોઈને જાગે છે. અહીં આપના ત્રિશલા રાણીએ 14 મહાસ્વપ્નો જોયા છે, તેથી હે દેવને વલ્લભ, તમને અર્થનો, ભોગનો, સુખનો, પુત્રનો, રાજ્યનો લાભ થશે. હે દેવને વલ્લભ, ત્રિશલા રાણી 9 મહિના અને ઉપર 7.5 દિવસ જ્યારે પૂર્ણ થશે ત્યારે તમારા કુળમાં ધ્વજા દીપક પર્વત તિલક સમાન, કુળની કીર્તિ વધારનાર, કુળની આજીવિકા વધારનાર, કુળમાં સૂર્ય સમાન, વૃક્ષ સમાન, કુળમાં સંતાનોની પરંપરા વધારનાર, જેના હાથ પગના તળિયા સુકોમળ છે, જેની પાંચે ઇન્દ્રિયો સુંદર સંપૂર્ણ નિર્દોષ છે, લક્ષણ વ્યંજનોથી યુક્ત અને માનોન્માન પ્રાપ્ત, સુંદર મુખવાળા, સર્વાંગ સુંદર, ચંદ્ર જેવા સૌમ્ય, પ્રિય દર્શન, અતિરૂપવાળા પુત્ર જે મહારાણી જન્મ આપશે, તે બાળક પણ બાળકપણાનો ત્યાગ કરી મોટો થતા જ્ઞાન વિજ્ઞાન સહિત સુરવીર પરાક્રમી વિસ્તારવાળા સૈન્ય વાહનો વાળો ચક્રવર્તી રાજવી અથવા 3 લોકના નાયક નાથ તારક ધર્મ ચક્રવર્તી શ્રી તીર્થંકર પરમાત્મા થશે. તેથી હે દેવને વલ્લભ, ત્રિશલા રાણીએ ઉદાર આરોગ્ય, તુષ્ટિ, દીર્ઘ આયુષ્ય અને કલ્યાણ મંગલ કરનારા સ્વપ્નો જોયા છે. ત્યાર પછી રાજા સિદ્ધાર્થ પંડિતો પાસેથી સ્વપ્નોના આવો અદભુત અર્થ સાંભળી અતિ હર્ષ અને સંતોષ વાળો થઈ બે હાથ જોડી 10 નખ ભેગા કરી સ્વપ્ન પંડિતોને આ પ્રમાણે કહે છે, હે પંડિતો, તમે જે સ્વપ્નાર્થ કહ્યો તે એમ જ છે, તેવો જ છે, સત્ય છે, અમને ઈષ્ટ છે, વારંવાર ઈષ્ટ છે, અમે ઈચ્છેલો છે, ફરી ફરી ઈષ્ટ અભિષ્ટ છે, ખરેખર તમે જે અર્થ જણાવ્યો તેમ જ છે. ત્યારબાદ મહારાજા સ્વપ્ન પંડિતોને સુંદર સત્કાર સન્માન પુષ્કળ પ્રમાણમાં ખાનપાન સામગ્રી, પુષ્પો, વસ્ત્રો, માળાઓ, સુગંધી દ્રવ્યો, અલંકારો ઇત્યાદિ ઉત્તમ વસ્તુઓ વડે તેમને પ્રીતિ દાન કરે છે. એ જીવન પર્યંત ખૂટે નહીં તેટલા ધનનું દાન કરી રાજા તેમને વિસર્જન કરે છે. ત્યારબાદ સિંહાસન ઉપરથી રાજા ઉભા થઈ પડદામાં જ્યાં ત્રિશલા રાણી છે ત્યાં આવે છે અને રાણીજીને કહે છે, હે દેવને વલ્લભ, 42 સામાન્ય, 30 મહાસ્વપ્નો વગેરે શ્રી અર્યંત ચક્રવર્તીની માતા તેઓ ગર્ભમાં આવે ત્યારે 14 વાસુદેવની માતા વાસુદેવનો જીવ ગર્ભમાં આવે ત્યારે 7 બળદેવની માતા ગર્ભમાં આવે ત્યારે 14માંથી 4 અને માંડલિકની માતા 1 સ્વપ્ન જોઈને જાગે છે. 14 જોનાર માતાનો પુત્ર ચક્રવર્તી કે ધર્મ ચક્રવર્તી શ્રી અર્યંત થાય છે વગેરે સર્વ વાત જણાવે છે. હવે રાણી સ્વપ્નોની વાત જાણી અતિ હર્ષ હૈયાવાળા થઈ સ્વપ્નના અર્થનો નિશ્ચલપણે સ્વીકાર કરે છે અને મહારાજાની આજ્ઞા લઈ પોતાના મહેલમાં જવા માટે મણિ માણેક જડી સિંહાસન ઉપરથી ઉભા થાય છે. સ્વરા ચપળતા ભ્રાંતિ રહીત રાજહંસ જેવી સુંદર ચાલ ગતિ વડે જ્યાં પોતાનો શયનખંડ છે ત્યાં આવે છે અને શયનખંડમાં દાખલ થઈ ધર્મ જાગરિકા દેવગુરુ ધર્મનું સ્મરણ કરતા જાગતા રહે છે. જે દિવસથી શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતપુરમાં પધાર્યા તેમનું સ્મરણ થયું ત્યારથી કુબેર લોકપાલની આજ્ઞાને ધારણ કરનારા ઘણા બધા તિજક જુંબક દેવો ઇન્દ્રની આજ્ઞાથી જે અત્યંત પ્રાચીન નિદાનો મહાનિદાનો છે તે કેવા છે, જેના માલિકો નાશ પામ્યા છે, જેમના પરિવારના લોકો, તેમના સેવકો, ગોત્રિયાઓ પણ મરી પરવાર્યા છે, એવા નિધાનોને ક્યાં ક્યાં દાટેલા છે. ગામમાં, ખાણોમાં, શૂન્ય નગરોમાં, ખેતરોમાં, ખડામાં, મંડપોમાં, ઉજળ પાટણોમાં, સન્નિવેશોમાં, સંગાટકો, ત્રણ ચાર રસ્તાવાળી જગ્યાએ, ચાર ને ત્રણ બારણાવાળા શૂન્ય મકાનોની જગ્યાએ, રાજમાર્ગો, નાના રસ્તાઓ, ગલીઓ, પોળો, ગામના પાદરામાં, નગરના પાદરામાં સભાઓ ભરાતી હોય એવા સ્થાનમાં, ગામની ખાળો, નગરની ખાળોના સ્થાનમાં, રમવાના સ્થળે, બગીચાઓમાં, ઝાડો, શૂન્ય કિલ્લાઓમાં, ઉદ્યાનમાં, આરામ કરવાના સ્થાનોમાં, વનમાં, વનખંડોમાં, પર્વતની ખીણમાં, નિર્જન જગ્યાઓ, સ્મશાન વિભાગમાં, પર્વતની ટોચ ઉપર ઇત્યાદિ અનેકાનેક વિવિધ સ્થળોએ જમીનમાં દાટેલા સંતાડેલા નિધાનો, ચરુઓ, પેટીઓ એ સર્વને ઇન્દ્ર રાજાની આજ્ઞાથી મહારાજા સિદ્ધાર્થના રાજભવનમાં દેવો સ્થાપન કરે છે. જે રાત્રિને વિશે શ્રમણ પ્રભુ શ્રી મહાવીર જ્ઞાતકુળમાં પધાર્યા ત્યારથી જ્ઞાતકુળ સુવર્ણ રજત ધન ધાન્ય રાજ્ય રાષ્ટ્ર બળ વાહન ધન ભંડાર ગામ નગર અંતપુર લોકો યશ કીર્તિ વગેરેથી અત્યંત અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યું હતું. હીરા માણેક મોતી રત્નો વગેરે ઉત્તમોત્તમ વસ્તુઓથી પ્રીતિ સત્કાર માનપાનથી પણ અતિશય વધવા લાગ્યું હતું. આ બધું જોઈ પ્રભુના માતા પિતાને એવો મનથી જે વિચાર આવ્યો કે જ્યારથી આ પુત્ર અમારા કુલમાં આવ્યો ત્યારથી અમે આગળ જણાવી ગયા તે પ્રમાણે સર્વત્ર સર્વ બાબતની વૃદ્ધિ પામતા રહ્યા છીએ. તેથી જ્યારે આ પુત્રનો જન્મ થશે ત્યારે તેનું આ વૃદ્ધિ ગુણને અનુરૂપ વર્ધમાન એવું નામ પાડીશું. ગર્ભમાં રહ્યા રહ્યા અવધિજ્ઞાનથી પ્રભુ માતા પિતાનો આવો અપૂર્વ સ્નેહભાવ જાણી માતાજીને જરા પણ તકલીફ ન થાય તે માટે ગર્ભમાં પ્રભુ સ્થિર થઈને રહ્યા. હલન ચલન તદ્દન બંધ કર્યું. આથી માતા કૃષ્ણાને મનમાં આવો વહેમ થયો કે મારો ગર્ભ શું ચડી ગયો, ગળી ગયો, મરી ગયો કે કોઈ ગર્ભને હરણ કરી ગયું. આ ગર્ભ પહેલા હલતો ફરકતો હતો, અત્યારે હવે બિલકુલ હલતો ફરકતો નથી. તેથી માતાજી આર્થ ધ્યાનમાં અત્યંત ચિંતા શોકના સાગરમાં પડ્યા હતા. હાથની હથેળીમાં મસ્તક મૂકી આંખમાં આંસુ સાથે જમીન તરફ દ્રષ્ટિ રાખી આકુળ વ્યાકુળ બની ગયા. સૌને ખબર પડી ગઈ કે ગર્ભને કાંઈ થયું છે. રાજભવનમાં આનંદ કલ્લોલ હર્ષ વગેરે બધું જ બંધ થઈ ગયું. સંગીત ગીત વાજિંત્રોના મધુર સ્વરો અટકી ગયા. બધા દીન મન મુખવાળા થઈ ગયા. અનેક ઉપાયો કરવાની પ્રવૃત્તિવાળા થઈ ગયા. ચારે તરફ મહા શોકમય વાતાવરણ જામી ગયું. આ બધું અંદર રહેલા પ્રભુએ જ્ઞાનથી જાણ્યું. તેમને થયું કે અરે રે આ શું થયું, મેં માતાજીને તકલીફ ન થાય તે માટે આમ કર્યું. તો તેમને અતિશોકને દુઃખ ચિંતા માટે થયું. ખરેખર આવતા કલિકાલમાં આવું જ બનશે, સારા માટે કરાયેલી બાબતનું ઉલટું પરિણામ આવશે. અત્યારે હવે આપણે ઘણી વખત જોઈએ છીએ આપણે કોઈની ભલાઈ માટે કાંઈ કરીએ તો એ સામેથી આપણને હેરાન કરે. એટલે અત્યારે આપણે શું કહીએ, ભલાઈનો જમાનો જ નથી. એટલે આપણા મનની ઈચ્છાઓ ભાવનાઓ સારી હોય પણ સામેવાળો વ્યક્તિ એ સમજી શકતો નથી. ભગવાને ગર્ભથી આ જ વિચારી લીધું કે મેં તો સારા માટે કર્યું છતાં પણ બધું ઊંધું થઈ ગયું. તો હવે ભવિષ્યમાં કાળ એવો જ આવવાનો છે કે જે પણ સારી વાતો હશે એનો ખોટો અર્થ લેવામાં આવશે. સારા માટે કરાયેલી બાબતનું ઉલટું પરિણામ આવશે. મારે કોને કહેવું, ખેર ભાવી ભાવ સમજી પ્રભુ માતાજીની ચિંતા શોક દૂર કરવા થોડું હલ્યા ફરક્યા ત્યાં જ માતા ત્રિશલા એકદમ પાછા આનંદ હર્ષ ઉલ્લાસમાં આવી ગયા અને બોલ્યા કે ખરેખર મારો ગર્ભ મરી ગળી ચવી નથી ગયો કે કોઈ તેને હરી નથી ગયું, પણ તે ફરક તો હલતો તદ્દન અટકી ગયો હતો. તેથી જ મેં શોક ચિંતા મહા આત્મ ધ્યાન કર્યું હતું. પરંતુ હવે મારા ગર્ભને સર્વ રીતે કુશળ છે. માતાજી ગર્ભને કુશળ જાણી આનંદ મગન થઈ ગયા. સમગ્ર રાજપરિવાર પણ હર્ષોલ્લાસમય થઈ ગયો. પ્રભુએ માતાજીનો અતિ અદ્ભુત પ્રેમ સ્નેહ જોઈ ગર્ભમાં રહ્યા મનથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી મારે ચારિત્ર ગ્રહણ કરવું નહીં. ત્યારબાદ માતા તિસલાએ સ્નાન પૂજાપાઠ કર્યા, અનેક દ્રવ્ય મંગલો કર્યા, સર્વ અલંકારોથી વિભૂષિત થયા, ખૂબ જ પ્રસન્ન થઈ રહ્યા અને પોતાના ગર્ભનું પાલન કરે છે. અતિ ઠંડા, અતિ ગરમ, અતિ તીખા, અતિ કડવા, અતિ ચૂડા, અતિ ખાટા, અતિ ખારા, અતિ મીઠા, અતિ સ્નિગ્ધ, અતિ લુખા, અતિ સુકા, બગડી ગયેલા એવા સર્વ પદાર્થોનો તદ્દન ત્યાગ કરે છે. અહીંયા લેડીઝો જયારે પ્રેગ્નન્ટ હોય ને ત્યારે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. ચાલવાનું ધીરે ધીરે હોય, ફાસ્ટ ન ચાલવાનું હોય, આ કેવું ગ્રહણ કરવું એ બધું એની અંદર દર્શાવે છે. ગર્ભને યોગ્ય હિતકર સુખકર પોષક પદાર્થો વડે, ગંદો માળાઓ વસ્ત્રો વડે, હરવા ફરવા વડે, રોગ શોક ભય સંતાપ મોહ ચિંતા પરિશ્રમ વગેરેથી સર્વતા રહિત થઈ પોતાના ગર્ભને હિત ઉચિત પથ્ય ગર્ભપોષક દ્રવ્યો વડે યોગ્ય સમયે યોગ્ય રીતે આહાર પાણી કરીને અત્યંત મૃદુ કોમળ સયા આસન વડે સુખકર રીતે મનને અનુકૂળપણે ધીરેથી ઉઠતા વેસતા ચાલતા સુતા બધી રીતે સુંદર વિચાર વર્તનપૂર્વક જે જે ઉત્તમ પ્રકારના મનોરથો થતા તે રાજાજી દ્વારા સર્વ મનોરથોને અતિ સરસ રીતે પૂર્ણ થવા પૂર્વક સર્વ બાબતો સુખપૂર્વક કરતા અતિ ઉત્તમ રીતે ગર્ભનું પોષણ રક્ષણ કરતા રહે છે. હવે પ્રભુના જન્મનો સમય આવે છે. તે કાળ તે સમયને વિશે શ્રમણ પ્રભુ શ્રી મહાવીર ગ્રીષ્મ ઋતુનો પ્રથમ મહિનો બીજો પખવાડિયો અર્થાત ચૈત્ર સુધી તેરસની મધ્યરાત્રિએ 9 મહિના અને ઉપર 7.5 દિવસ ગર્ભકાળ પૂર્ણ થતાં આકાશમાં સર્વ ગ્રહો અતિ ઉચ્ચ અવસ્થાને પામેલા છે. ઉત્તમ ચંદ્રના યોગો સર્વ દિશાઓ નિર્મળ સૌમ્ય ઉજ્જવળ બની ગયેલી છે. પ્રભુના મહાપુણ્યના પ્રભાવે રાત્રિ છતાંય ઉત્તમ પક્ષીઓ પ્રદક્ષિણા કરી રહ્યા છે. સમગ્ર જનતા અત્યંત આનંદ ઉલ્લાસ સંતોષથી કલોલ કરી રહી છે. ઉત્તમ શુકનો પ્રગટ થઈ રહ્યા છે. સુકાળવાળી પૃથ્વી થઈ રહી છે. ત્રણેય લોકમાં અજવાળા પથરાયા છે. શીતળ મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. સમગ્ર જીવ સૃષ્ટિ ક્ષણભર સુખ શાંતિનો અનુભવ કરી રહી છે. એવા મંગળ સમયે ઉત્તરા ફાલ્ગુનીમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં રોગરહિત એવા માતા ત્રિશલાએ સંપૂર્ણ નિરોગી એવા પ્રભુ મહાવીરને જન્મ આપ્યો. જે રાત્રિને વિશે શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ થયો તે રાત્રિ ઘણા બધા દેવો દેવીઓની દેવલોકમાંથી મનુષ્ય લોકમાં અવર જવરના કારણે વાતો અવાજ અવાજમય થઈ ગઈ. જે રાત્રિને વિશે પ્રભુનો જન્મ થયો તે રાત્રિમાં કુબેરના આજ્ઞાધારી ઘણા સિદ્ધ ચુંબક દેવોએ સિદ્ધાર્થ મહારાજાના મહેલમાં ચાંદી સોનું હીરા માણી માણી દિવ્ય વસ્ત્રો દાગીનાઓ પત્ર પુષ્પો ફળો માળાઓ સુગંધી પદાર્થો ચૂર્ણો અને વસુધારાની વૃષ્ટિ કરી. ત્યારબાદ રાજા સિદ્ધાર્થ તેમજ ચારેય નિકાયના દેવો દેવેન્દ્રોએ મળી શ્રી તીર્થંકર દેવનો વિસ્તારથી અત્યંત ભક્તિપૂર્વક જન્મ મહોત્સવ કર્યા બાદ પ્રભાતકાળ થતાં જ મહારાજા નગરપાલને બોલાવેલ છે. બોલાવીને આજ્ઞા કરે છે કે હે દેવની વલ્લભ નગર રક્ષક, તમે આજે જલ્દીથી આપણા ક્ષત્રિયકુમ નગરમાં સૌ પ્રથમ કેદીઓને મુક્ત કરી દો. તે કરી માન ઉન્માનમાં માપમાં વૃદ્ધિ કરાવી અંદરથી અને બહારથી નગરને વાળી ચોળી લીંપી ગુંપી સ્વચ્છ કરી ધોળી સંગાટક ચોક બજાર ચૌટા શેરીઓ રાજમાર્ગો સ્વચ્છ કરાવી દર્શનીય બનાવડાઓ માંચડાઓ ઊંચી બેઠકો આસનો વગેરે રચાવી સંગીત ગીતકારો અદભુત ચિત્રકારો વાંસળા ઉપર ખેલનારા સરસ કથાકારો દોરડા બાંધી નાચનારા રાસ લેનારાઓ તાળી પાડનારાઓને બોલાવી બેસાડો. મધુર રાગથી સંગીત ચાલુ કરાવો. સુંદર ધ્વજા પતાકાઓથી કમાનો બંધાવો. પુષ્પમાળાઓથી શણગારાઓ ચંદરવા માંચડા બેઠકો ઉપર બંધાવડાવો. નંગલ કુંભો મુકાવો. તોરણો બંધાવો. કુંકુના થાપાઓ બારણે મરાવડાવો. આંગણે સાથિયાઓ પુરાવો. પાંચે વર્ણના સુગંધી તાજા પુષ્પોની ઢગલીઓ ગુચ્છાઓ રચાવડાવો. સુગંધી ધૂપોના ધૂપ દાણાઓ ઠેર ઠેર મુકાવડાવો. અનેક ખેલ કરનારાઓ નાટક કરનારાઓ હસાવનારાઓ નાચ કરનારાઓ વગેરેને બોલાવી ખેલ વગેરે શરૂ કરાવડાવો. જુદા જુદા અનેક વાજિંત્રનો નાદ શરૂ કરાવડાવો. ખેતી વેપાર વગેરે સર્વ ધંધાઓ બંધ કરાવડાવો. લોકોમાં આનંદ મનાવડાવો. સર્વ કરીને મારી આજ્ઞા મને પાછી આપો. મહારાજ સિદ્ધાર્થની આ પ્રમાણે આજ્ઞા સાંભળી હર્ષ તુષ્ટિવાળા થયા થતા તે નગરપાલ અને નગર પુરુષો બે હાથ જોડી 10 નગ ભેગા કરી આજ્ઞાનો સ્વીકાર કરી રાજાજી પાસેથી નીકળી નગરમાં જઈ સૌ પ્રથમ કેદીઓની મુક્તિથી લઈ સર્વ વેપાર ધંધો બંધ કરાવવા સુધીના સર્વ કાર્યો બરાબર પૂર્ણ કરી મહારાજા પાસે આવી નમી સર્વ કાર્યો થઈ ગયા એમ કહે છે. ત્યારબાદ રાજા સિદ્ધાર્થ ઉઠ્યા. કસરતશાળા માલી સ્નાન કરી અને અતિ કિંમતી વસ્ત્રાલંકારોને ધારણ કરી સેંકડો પુરુષો સાથે સ્નાન ઘરમાંથી નીકળી સરસ વાજિંત્રોના નાદ સાથે મહારુદ્ધિ યુક્ત સેના વાહનો મહાસમુદાય સાથે કચેરીમાં આવી રાજા સિદ્ધાર્થ નોકર પુરુષોને બોલાવી સર્વ પ્રકારના કરો ટેક્સો દાણો ટોલમાં બધું જ માફ કરાવી પોલીસો અધિકારીઓનો લોકોના ઘરે પ્રવેશ બંધ કરાવી સર્વત્ર ખુશી ખુશાલીમય 10 દિવસનો જન્મ મહોત્સવ ઉજવે છે. તે ઉત્સવમાં હજારો દાનો ભેટણા રાજા લેતા આપતા અપાવતા રહે છે. ત્યારબાદ પ્રભુના માતા પિતા પ્રથમ દિવસથી ઉત્સવ ત્રીજે દિવસે ચંદ્ર સૂર્યના દર્શન છઠ્ઠે દિવસે ધર્મ જાગરિકા રાત્રિ જાગો વગેરે કરતા 11 દિવસો પસાર થયા ત્યારે જન્મ સંબંધી અશુચિ વગેરે સૂતકથી નિવૃત્ત થયા ત્યાર પછી 12મો દિવસ આવ્યો ત્યારે પુષ્કળ પ્રમાણમાં અસન પાન ખાદિન સ્વાદિન વગેરે રસોઈ તૈયાર કરાવે છે. તૈયાર કરાવી સ્વજનો જ્ઞાતિજનો મિત્રો કુટુંબીજનો વગેરે સૌને આમંત્રણ આપી માન બહુમાન પૂર્વક બોલાવડાવે છે. સૌનો ભાવભીનો સત્કાર કરી ભોજન મંડપ તૈયાર કરાવી સર્વને સ્નાન પૂજા પાઠાથી માંગલિક કરાવી સુંદર શુદ્ધ વસ્ત્રો અર્પણ કરી પહેરાવી કિંમતી અલંકારો પણ આપી ભોજનના સમયે ભોજન મંડપમાં સરસ આસનો ઉપર બેસાડી સૌ સાથે રાજા રાણી પણ પ્રેમ ભક્તિથી ખવડાવતા ખાતા ભોજન કરાવતા કરતા રહે છે. બરાબર જમ્યા પછી હાથ મોઢું સ્વચ્છ કરી મુખવાસ તંબોળ અર્પણ કરી તે સર્વ સગા સંબંધીઓ મિત્રો સ્વજનો વગેરે જ્ઞાત કુળના ક્ષત્રિયોને મહારાજા પુષ્કળ પુષ્પો વસ્ત્રો સુગંધી દ્રવ્યો અલંકારો માળાઓ અને ખૂબ જ ધન આપી સુંદર સત્કાર સન્માન કરે છે. તેઓનું સન્માન સત્કાર કર્યા પછી તેઓ સર્વ સમક્ષ રાજા અને રાણી ત્રિશલા દેવી આ પ્રમાણે પોતાના મનમાં ચિંતવાયેલો વિચાર રજૂ કરે છે કે હે દેવને વલ્લભ સ્વજનો, જ્યારથી આ પુત્ર અમારા કુળમાં ત્રિશલાની કુક્ષીમાં આવ્યો ત્યારથી જ આજ સુધી ધન ધાન્ય રાજ્ય સુવર્ણ રત્નો હીરા મણી માણિક સત્તા વગેરે ઉત્તમોત્તમ વસ્તુઓ વડે ખૂબ ખૂબ વૃદ્ધિને પામ્યા છીએ. શત્રુઓ અને તાબાના રાજવીઓ અમારે વશ થઈ ગયા છે. તેથી જ અમો આ સર્વ રીતે વૃદ્ધિને જોઈ મનથી સંકલ્પ કરેલો કે જ્યારે આ પુત્રનો જન્મ થશે ત્યારે અમે તેનું વર્ધમાન કુમાર એવું નામ ગુણ નિષ્પન્ન નામ પાડશું. આજે હવે અમારા ચિરકાળના મનોરથો ફળ્યા છે અને અમારે ત્યાં પુણ્ય પરનોતા મનોહર પુત્રનો જન્મ થયો છે. તો તમારી સૌની સાક્ષીએ અને સંમતિએ પુત્રનું અમે વર્ધમાન કુમાર એવું નામ પાડીએ છીએ. બોલો શ્રી વર્ધમાન કુમાર કી જય. હવે કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીર દેવના ત્રણ નામ હતા. માતા પિતાએ પાડેલું શ્રી વર્ધમાન અપૂર્વ ક્ષમાવાન સમતાવાન હોવાથી ક્ષમાશ્રમણ અને મહાભયાનક ઉપસર્ગો પરિસરો સમતાથી સહન કરનાર મહાતપસ્વી પ્રતિમાધારક ધીર ગંભીર રતિ અરતીને સહન કરનાર સર્વ રીતે મન વચન કાયાથી ચલિત નહીં થનારા અચલ અને મહાવીર્યવાન હોવાથી દેવોએ જેમનું શ્રમણ ભગવાન મહાવીર એવું નામ પાડ્યું છે. શ્રમણ ભગવાન મહાવીરના કાશ્યપ ગોત્રીય પિતાજીના પણ ત્રણ નામો પ્રસિદ્ધ હતા, સિદ્ધાર્થ શ્રેયાંત અને યશસ્વી. પ્રભુજીના વાસિષ્ઠ ગોત્રવાળા માતાજીના પણ ત્રણ નામ પ્રસિદ્ધ હતા, ત્રિશલા વિદેહદીના પ્રીતિકારીણી. પ્રભુના કાકાનું નામ સુપાર્શ્વ, મોટાભાઈ નંદીવર્ધન, બહેન સુદર્શના અને કૌડિન્ય ગોત્રીયા પત્ની યશોદા. પ્રભુવીરની કાશ્યપ ગોત્રીયા પુત્રીના પણ બે નામ હતા, તેસવતી યશવતી. પ્રભુ મહાવીર જન્મથી દક્ષ સમજુ દ્રઢ પ્રતિજ્ઞાવાળા મહાતેજસ્વી અલિપ્ત બદ્રિક વિનિત જ્ઞાતકુલવાળા જ્ઞાતપુત્ર જ્ઞાતકુલમાં ચંદ્ર જેવા વિદેહી વિદેહદિન્ન વિદેહ પુત્ર વિદેહના સુકુમાર બાળ 30 વર્ષ સુધી ગૃહસ્થપણે રહી માતા પિતા સ્વર્ગે ગયા પછી કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થતાં વડીલોની સંમતિપૂર્વક લોકાંતિક દેવની અભિષ્ટ પ્રિય મધુર મનોહર ઉદાર કલ્યાણકારી મનોજ્ઞ નિરુપદ્રવ ગંભીર હૃદયને મનને ગમે તેવી પહેલા નહીં બોલાયેલી વાણી વડે સ્તુતિ કરાયેલા વિનંતી કરાયેલા એવા પ્રભુને દેવો કહે છે, હે સ્વામી આપ જય પામો જય પામો આનંદ પામો આનંદ પામો આપનું કલ્યાણ હો. હે ક્ષત્રિયોમાં વૃષભ સમાન પ્રભુ, હે લોકના નાથ આપ બોધ પામો સંયમ લેવા તત્પર થાઓ. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ કર એવું ધર્મશાસન પ્રવર્તાવો. જે ધર્મશાસન સર્વ લોકમાં સર્વ જીવોનું કલ્યાણ કરનારું બનશે. શ્રમણ પ્રભુ મહાવીરને અગાઉ ગૃહસ્થપણામાં પણ અપ્રતિપાદી એવા જ્ઞાન દર્શન અને અવધિજ્ઞાન હતા. શ્રમણ ભગવાન મહાવીરે પોતાના નિર્મળ અવધિજ્ઞાન વડે પોતાનો નિષ્ક્રમણ કાળ એટલે દીક્ષા લેવાનું કાળ જોઈ સુવર્ણ રૂપું ધન રાજ્ય દેશ લશ્કર વાહનો ધન ભંડાર રાણીવાસ વિશાળ ધન કનક રત્નો મણિમાણિક મોતીઓ વગેરે સર્વ સાર સાર વસ્તુઓનો ત્યાગ કરી મનમાંથી સર્વથા દૂર કરી પ્રભુએ 1 વર્ષ પર્યંત વર્ષીદાન આપ્યા પછી તે કાળ તે સમયે શ્રમણ ભગવાન આવી જે હેમંત ઋતુનો પહેલો મહિનો પહેલો પખવાડિયો અર્થાત માસિર્વદી દશમના દિવસે છેલ્લી પોર્તિમાં વૃક્ષાદિકનો તરસાયો પૂર્વ દિશા તરફ જતો હતો તેવા સમયે સુવ્રત નામના દિવસે વિજય નામના મુહૂર્તે ચંદ્રપ્રભા નામે શિબિકામાં બિરાજી પ્રભુ દેવો અસુરો મનુષ્યના પરિવાર સાથે માર્ગમાં ચાલતા શંખ વગાડનારા હળશસ્ત્રધારી સુમંગલિક બોલનારા ચક્રધારીઓ ઘંટાધારીઓ વગેરે અનેક ભવ્ય દિવ્ય સામગ્રી સાથે ઇષ્ટ મનોજ્ઞ પ્રિય ઉદાર કલ્યાણકર ઉપદ્રવહર મનોહર મધુર વાણી શબ્દો વડે પ્રશંસા કરાતા સ્તુતિ કરાતા લોકો પ્રભુને કહે છે, હે સ્વામી પ્રભુને કહે છે, હે
સ્વામી આપ જય પામો જય પામો, આપનું કલ્યાણ થાવ કલ્યાણ થાવ. હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ ઋષભ સમાન પ્રભુ, અખંડ જ્ઞાન દર્શન ચારિત્ર વડે અત્યાર સુધી નહીં જીતાયેલી ઇન્દ્રિયોને જીતો, સર્વ વિઘ્નો ઉપસર્ગોને જીતો, દસ પ્રકારના શ્રમણ ધર્મનું પાલન કરી, રાજદ્વેષનો સંપૂર્ણ વિજય કરી, આજ કર્મ શત્રુઓનું મર્દન કરો, મહા ઉગ્ર તપસ્વી બની બરાબર કેળ બાંધી ઉત્તમ ધર્મ અને શુક્લ ધ્યાન વડે અપ્રમત્ત બની આજ કર્મો ઉપર વિજય પતાકા મેળવો. હે વીર, ત્રણેય લોકમાં સર્વોત્તમ એવું પૂર્ણ નિર્મળ કેવળ જ્ઞાન પામી પૂર્વના શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલા પવિત્ર અને સરળ મોક્ષ માર્ગને આરાધી 22 પરિચયોની ફોજને હટાવી હે ક્ષત્રિયોમાં વૃષભ સમાન પ્રભુ જય પામો. ઘણા દિવસો પખવાડિયા મહિનાઓ વર્ષો સુધી નિર્ભય બની પરિચયોને ઉપસર્ગોને ઘોર કષ્ટો સહન કરી આપ ધર્મમાં વિઘ્ન રહિત બનો. આપ જય પામો જય પામો, વિજયી થાઓ વિજયી થાઓ. આમ લોકો ખૂબ જ ભાવભક્તિથી પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. તેવા અવસરે ભગવાન મહાવીર લાખો આંખો વડે જોવાતા, લાખો મુખો વડે સ્તુતિ કરાતા, લાખો હૃદયો વડે ધારણ કરાતા, લાખો મન વડે ધ્યાન કરાતા, લાખો આંગળીઓ વડે બતાવાતા, લાખો અંજલિઓ વડે નમન કરાતા, હજારો ઘરો ભવનોનું ઉલ્લંઘન કરતા પ્રભુ સર્વ રુદ્ધિ સિદ્ધિ યુક્ત સમૃદ્ધિ વિભૂતિ શોભા બળ વાહન સમુદાય સાથે પ્રભુ દિવ્ય વાજિંદ્રોના નાદ સાથે મહા આડંબર સહિત સર્વ પુષ્પ વસ્ત્ર ગંધ અલંકાર યુક્ત થઈ ક્ષત્રિય કુંડનગરના મધ્ય મધ્ય ભાગમાં થઈ પ્રભુનો દીક્ષાનો વરઘોડો ચાલતા જ્યાં જ્ઞાત ખંડવન ઉદ્યાન છે ત્યાં અશોક વૃક્ષ છે ત્યાં આવે છે. આવી અશોક વૃક્ષ નીચે શિબિકા સ્થાપન કરાવી શિબિકામાંથી નીચે ઉતરી પ્રભુ સ્વયં પોતે જ અલંકારો શણગાર વસ્ત્રો માળાઓ સર્વનો ત્યાગ કરી જાતે જ પંચમુષ્ટિ લોચ કરી પાણી રહી છઠના તપવાળા પ્રભુ ઉત્તરા ફાલ્ગુનીમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે એકલા જ મુંડ થઈ સર્વ સાવધનો ત્યાગ કરી સર્વવીરથી સામાયિક દંડક ઉતારી પ્રભુ ચારિત્ર ગ્રહણ કરે છે. ઘરબાર ત્યાગી પ્રભુ અણધાર બને છે. તુરત જ પ્રભુને ચતુર્થ મન પર્યોગ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઇન્દ્ર પ્રભુના ખભે દિવ્ય દેવદૃશ્યની વસ્ત્રની સ્થાપના કરે છે. પછી સર્વ દેવોને ઇન્દ્રો પ્રભુને નમી નંદીશ્વર દીપે અથાય ઉત્સવ કરી પોતપોતાના દેવલોકમાં જાય છે.